સર્વે મુક્તો મહારાજ જ વાતો કરે છે, મહારાજ જ સાંભળે છે. આ દિવ્ય સભા છે, દિવ્ય સભામાં દિવ્ય મહારાજ, દિવ્ય મુક્તો, બધું દિવ્ય છે અને દિવ્ય વાતાવરણમાં મહારાજ આપણને વાત કરી રહ્યા છે. આજે શરૂઆત આપણે પ્રથમ છેલ્લા પ્રકરણનું 36મું વતનામૃતથી શરૂ કરીએ છીએ. અંત્યનું 36મું વતનામૃત. સ્વામિનારાયણ હરે. શ્રીજી મહારાજે પછી શ્રીજી મહારાજે સર્વે પરમહંસ તથા હરિભક્ત પ્રત્યે પ્રશ્ન કર્યો, જે આ જીવને કલ્યાણનું અસાધારણ સાધન તે શું છે? આ જીવને કલ્યાણનું અસાધારણ સાધન તે શું છે, જેને વિશે એ પ્રવર્તે તો એનું નિશ્ચય કલ્યાણ થાય ને તેમાં બીજા કોઈ વિઘ્ન પ્રતિબંધ કરે નહીં, તે કહો. પ્રશ્નને થોડો સમજીએ. પહેલું તો કલ્યાણ કોને કહેવાય? અહીંયા આપણા ત્યાં કલ્યાણ એટલે આત્યંતિક કલ્યાણ. જ્યાં જ્યાં કલ્યાણ શબ્દ આવે એટલે આત્યંતિક કલ્યાણ સમજવું. કલ્યાણના ઘણા ટપ્પા છે, ઘણા સ્ટેપ છે. બાપાના શબ્દોમાં કહીએ તો બ્રાહ્મણને કોઈ લોટ આપે તો એ કલ્યાણો ભવતું એવા આશીર્વાદ આપે. કલ્યાણ એટલે સારું થાવ. કલ્યાણનો સાદો સીધો અર્થ શું થાય? પહેલા તમારું કલ્યાણ થજો. નથી બોલતા પહેલા તમારું કલ્યાણ થજો. કલ્યાણ એટલે સારું થજો. આત્યંતિક કલ્યાણ એટલે અનાદિમુક્તની સ્થિતિ. પછી કોઈ અનાદિમુક્તની સ્થિતિ પામ્યા પછી પરિવર્તન નથી રહેતું. પછી પરિવર્તન નથી, છેલ્લું સ્ટેપ છે. હજુ પરમ એકાંતિકની સ્થિતિ પામ્યા પછી પણ પરિવર્તન છે અને અનાદિ થવાનું બાકી છે. એટલે આત્યંતિક કલ્યાણ, છેલ્લું કલ્યાણ એટલે જ અનાદિમુક્તની સ્થિતિ. અહીંયા શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, આ જીવને કલ્યાણનું અસાધારણ સાધન તે શું છે, કે જેને વિશે પ્રવર્તે તો એનું નિશ્ચય કલ્યાણ થાય ને તેમાં બીજા કોઈ વિઘ્ન પ્રતિબંધ કરે નહીં? એટલે કે કોઈ વિઘ્ન ન આવે, જરૂર અનાદિની સ્થિતિને પમાય, એના ઉપાય બતાવો. એવો પ્રશ્ન મહારાજે સ્વયં પોતે પોતાના સ્વમુખે કૃપા વાક્ય રૂપે મહારાજે કરેલો છે. હવે આ સમજતા પહેલા બાપજી આપણને ચાર પ્રશ્ન સમજાવતા હોય છે. કલ્યાણ એટલે શું? કલ્યાણ ક્યારે થાય? કલ્યાણ કોનું થાય? અને કલ્યાણ ક્યાં થાય? આ પ્રશ્ન સમજવો એટલા માટે છે કે સંપ્રદાયમાં કલ્યાણની મૂલવણી, એનું મૂલ્યાંકન કાર્ય સત્સંગની અંદર જુદી રીતે થતું હોય છે. સંસ્થા, દેશ, ગાદી, કોઈ વ્યક્તિ, એને લઈને કલ્યાણ પ્રસ્તુત થતું હોય છે અને એના બાંધરા બંધાયેલા હોય છે કે કલ્યાણ અહીં જ થાય, કલ્યાણ આમ કરો તો જ થાય. આવા ઘણા બાંધણા કાર્ય સત્સંગમાં વિશેષ હોય છે. પરંતુ બહુ સ્પષ્ટપણે સમજવું જોઈએ કે કલ્યાણ એટલે શું. પહેલું તો કલ્યાણ કોને કહેવાય? બીજો પ્રશ્ન, કલ્યાણ ક્યાં થાય? ત્રીજો પ્રશ્ન, કલ્યાણ કોનું થાય? અને ચોથો, કલ્યાણ કેવી રીતે થાય? આ પ્રશ્ન સમજવો બહુ જરૂરી છે કે જેથી કરીને તો આ બાંધના તૂટે, સમજાય. તો શ્રીજી મહારાજે અહીંયા કલ્યાણનું રૂપ કરીને કલ્યાણ કોનું થાય ને ક્યારે થાય કે જેમાં કોઈ વિઘ્ન જ ન અડે, અહીંયા કલ્યાણ એટલે આપણે છેલ્લી અનાદિની સ્થિતિની વાત છે. પરંતુ એની પ્રાથમિક વાત જે બાપા સમજાવે છે કે આપણે સમજીએ, તો કલ્યાણ એટલે શું? તો કલ્યાણ એટલે પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ, એ જ પરમ પદ, એવું મહારાજ બોલ્યા છે. વચનામૃત નંબર ગઢડા મધ્યનું 8મું વચનામૃત. પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ એ જ કલ્યાણ, પરમ પદ. બે અર્થ થાય છે, એક સામાન્ય અર્થ અને એક વિશિષ્ટ અર્થ. આ બંને સમજવા જરૂરી છે. પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ એટલે સામાન્ય અર્થ સમજીએ તો મહારાજને સર્વોપરી સનાતન સમજીને એ ભગવાનનો પ્રત્યક્ષપણે નિશ્ચય થાય, અને પ્રત્યક્ષપણે નિશ્ચયની હા પડે તો એને પૂર્ણપણું મનાય, કૃતાર્થપણું મનાય. શું પ્રત્યક્ષપણે નિશ્ચય? નિશ્ચય બે પ્રકારના છે, એક પરોક્ષપણે નિશ્ચય અને એક પ્રત્યક્ષપણે નિશ્ચય. જો નિશ્ચયની વાત રોજ આવે છે, પહેલે દિવસે અવરભાવનો નિશ્ચય અને પરભાવનો નિશ્ચય, ફરી પાછું આવ્યું 7 પ્રકારનો નિશ્ચય લોયાના 12માના આધારે, અહીં પાછો બીજો શબ્દ આવ્યો પરોક્ષપણે નિશ્ચય અને પ્રત્યક્ષપણે નિશ્ચય. પરોક્ષપણે નિશ્ચય એટલે શું? ચલો તમારામાંથી કોણ કહેશો ભાઈ, પરોક્ષપણે નિશ્ચય કોને કહેવાય અને પ્રત્યક્ષપણે નિશ્ચય કોને કહેવાય? પરોક્ષપણે નિશ્ચય ખુરશીવાળામાંથી કોઈને કહેવું છે? અમિત મહારાજ.
જય સોમનાથ. શ્રીજી મહારાજને 1837માં મહારાજ આવ્યા અને 86માં ગયા. હવે મહારાજ નથી, મહારાજ હવે અક્ષરધામમાં છે, આવું માનવું એ પરોક્ષપણે નિશ્ચય કહેવાય.
ચલો હજુ કંઈક એડ થાય? વાત સાચી છે, જવાબ સાચો છે. કહો મહારાજ.
જય સોમનાથ. શ્રીજી મહારાજ 1837માં છપૈયા મધ્ય પ્રગટ્યા અને 1886માં ગઢડામાં દેહ મૂક્યો. અત્યારે અહીંયા નથી, અક્ષરધામમાં છે અને મારે ત્યાં જવાનું બાકી છે.
મહારાજ આવ્યા અને એ ભગવાન ગયા છે. આ સાક્ષાત નથી, સાક્ષાત તો અક્ષરધામમાં છે. એવું જો સમજાય કે ભગવાન ગયા, આપણે જવાનું છે, એ સમજાય એને કહેવાય પરોક્ષપણે નિશ્ચય. કાર્ય સત્સંગની મોટે ભાગે સમજણ આ હોય છે કે ભગવાન આવ્યા ને ભગવાન ગયા અને આપણે હવે જવાનું છે ને કલ્યાણ બાકી છે. આ પરોક્ષપણે નિશ્ચય, ત્યાં કૃતાર્થપણું આવે જ નહીં. પ્રથમનું 9મું, પ્રથમનું 49, પંચાળાનું 7 આ બધાના નિષેધ કરે છે. મહારાજે ત્યાં પ્રત્યક્ષપણે નિશ્ચય કરાવ્યો. પ્રત્યક્ષપણે નિશ્ચય એટલે શું? કે ભગવાન આવ્યા નથી, ભગવાન ગયા નથી, મહારાજ તો સદાય પરભાવમાં જ છે, તેજના સમૂહમાં છે, અને એવા સર્વોપરી સનાતન ભગવાન સ્વામિનારાયણ મને સાક્ષાત મળ્યા છે. કઈ રીતે? પ્રતિમામાંથી પ્રતિમા ભાવ કાઢી અને જેના હું દર્શન કરું છું એ જ સાક્ષાત છે, એ જ તેજોમય છે, એ જ પ્રભાવમાં છે, તે જ સામર્થ્ય, લાવણતા, ઓજસ, પ્રતાપ બધું જ આ મૂર્તિને વિશે જ છે. અક્ષરધામ એટલે કોઈ સ્થાનવાચક શબ્દ નથી, અક્ષરધામ કોઈ વ્યક્તિવાચક શબ્દ નથી, અક્ષરધામ એ તેજવાચક શબ્દ છે. મહારાજની મૂર્તિમાંથી અધોધ્વ ચારે કોરે પ્રમાણે રહીત એવો નીકળતો તેજનો સમૂહ જે અક્ષરધામ, એ આ મૂર્તિને વિશે જ છે જેના હું દર્શન કરું છું. જે ભગવાન મને મળ્યા છે એ મૂર્તિમાં જ અક્ષરધામ છે. મૂર્તિ ને મહારાજનું ધામ અક્ષરધામ બે જુદા પડતા નથી, તેજ અને તેજ મૂર્તિ બે જુદા પડતા નથી. આ મહારાજ મને પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે અને જ્યારથી ભગવાન મળ્યા કલ્યાણ શું પ્રત્યક્ષપણે નિશ્ચય થયો અને આ ભગવાન મને મળી ચૂક્યા છે. હવે ભગવાન મળી ચૂક્યા એ જ કલ્યાણ. કલ્યાણ શું પ્રત્યક્ષ ભગવાન મળી ચૂક્યા છે એવું કૃતાર્થપણું, એવું પૂર્ણકામપણું, એ જ કલ્યાણ. કલ્યાણ કોઈ ખાવાની ચીજ નથી, કલ્યાણ નામનો કોઈ બિસ્કિટ નથી, કલ્યાણ નામની કોઈ ગુલ્ફી નથી. કલ્યાણ એટલે પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ મને થઈ ચૂકી છે. જેને દેહ મૂકીને પામવા હતા એ ભગવાન, એ મહારાજ મને સાક્ષાત અત્યારે છતે દેહે મળી ચૂક્યા છે. આ ફોટો નથી, પ્રતિમા નથી, મહારાજ ગયા નથી, સ્વયં મહારાજ પોતે જે દાદા ખાચરને મળ્યા હતા, ગોપાળન સ્વામીને મળ્યા હતા, એ જ મહારાજ મને મળી ચૂક્યા છે. આવું પૂર્ણકામપણું, આવું કૃતાર્થપણું, એ જ કલ્યાણ. આ સામાન્ય અર્થ થયો. વિશિષ્ટ અર્થ કોણ કરશો? ચલો એનો બીજો વિશિષ્ટ અર્થ પણ છે. પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ એ જ પરમપદ, એનો વિશિષ્ટ અર્થ કયો? ચલો આ થયો સામાન્ય અર્થ. કહો મહારાજ. ભગવાન ભાઈ,
જે ભગવાનના હું દર્શન કરું છું એ પ્રગટ મને, પ્રગટ અને પ્રત્યક્ષ મને મળ્યા છે. મળ્યા છે એટલું જ નહીં, મને એના જેવો પુરુષોત્તમ રૂપ કર્યો છે, એ એનો વિશિષ્ટ.
ચલો હજુ કંઈક સારો જવાબ રાજુ મહારાજ.
પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ એ જ પરંપર. પ્રત્યક્ષ ભગવાન એટલે સામે જે મહારાજ પ્રતિમા સ્વરૂપે છે નહીં, પરંતુ એ મહારાજે મને મૂર્તિમાં રાખ્યો અને હવે આ મહારાજ જ છે. આ પ્રત્યક્ષ ભાવ કે હું અનાદિમુક્ત પણ નથી પણ મહારાજ જ છે, આવો જે નિશ્ચય, એ પરમપદ કહેતા અનાદિમુક્તની સ્થિતિ. આ વિશિષ્ટ
પરમપદનો અર્થ જ અનાદિમુક્તની સ્થિતિ. મુક્તો આ વાત બહુ જરા સમજજો. આને વિશે પ્રત્યક્ષપણું કેળવ્યું, મહારાજની પ્રતિમામાંથી પ્રતિમા ભાવ કાઢી નાખ્યો એટલે આ તેજોમય છે, એ જ આ છે, પરભાવમાં જ છે, એવું ત્રણ થયું. પરંતુ આનાથી અનાદિમુક્તની સ્થિતિ, પરમપદ એટલે અનાદિમુક્તની સ્થિતિ, એ નહીં પમાય. કેમ ન પમાય? કેમ ન પમાય? ચલો આંખો આંગળી ઊંચી કરો, કેમ ન પમાય? આટલું માત્ર સમજવાથી અનાદિની સ્થિતિ ન પમાય. કેમ ન પમાય? કેમ ન પમાય?
એ વિજાતીપણું છે. અને
ચલો કહો, કેવું જ કોઈને પેલા? જો આપણે હજુ બેઝિક આપણું નોલેજ કેટલું કાચું છે, આ બેઝ આપણો કાચો છે. બોલો આ બાજુ મહારાજ, ઘનશ્યામ મહારાજ બોલો. એનાથી અનાદિમુક્તની સ્થિતિ ના પમાય. પ્રતિમામાંથી પ્રતિમા ભાવ કાઢી નાખ્યો અને આ તેજોમય જ છે એવું સમજવાથી અનાદિમુક્તની સ્થિતિ ના પમાય. કેમ ના પમાય?
અનાદિમુક્તની સ્થિતિ એટલે રોમ રોમ પ્રત્યે. તો તમે સામે સમજો તો એ તો સામે રહ્યા, એટલે જુદા તો રહ્યા ને, રોમ રોમ તો થયા નહીં ને, એટલે અનાદિમુક્તની સ્થિતિ ના કહેવાય.
મહારાજ સન્મુખ રહ્યા, દૂર રહ્યા, છેટા રહ્યા, છેટા રહ્યા, સામે છે તે જોવે છે, તેજના સમૂહમાં છે. હજુ દૂર છે ને, અનુલોમ પણ થયું, એનાથી અનાદિની સ્થિતિ ના પમાય. બાપાશ્રીની વાતમાં એટલે આવે છે. બાપાને બાપાશ્રી બોલ્યા, જે અનાદિમુક્તની લટકે ચાલનારને પ્રશ્ન પૂછવામાં આવે કે અત્યારે મહારાજ ક્યાં છે, પ્રત્યક્ષ ભગવાન ક્યાં છે, પ્રત્યક્ષ મહારાજ ક્યાં છે, તો ક્યાં બતાવશે? સામે બતાવશે? સામે જો રહે છે તે દૂરી થયું, છીટાપણું થયું, અનુલોમપણું થયું, સન્મુખ ભાવ થયો અને અનાદિમુક્તની સ્થિતિ પ્રાપ્ત કરવી હોય તો એની લટક કઈ છે? અનુલોમની નહીં, પ્રતિલોમપણાની, છીટાપણાની નહીં, દૂરપણાની નહીં, સન્મુખ ભાવની નહીં, મુખોન્મુખ ભાવની. એટલે કીર્તનમાં શબ્દ લખ્યો છે,
સ્વામિનારાયણની મૂર્તિને મોતયા જાવી એને છેટાપણું કે જુદાપણું નથી કે.
હવે આમે જ બતાવીએ તો છેટાપણું કેટલું થઈ ગયું કહોજે, જુદાપણું થયું કે નહીં? આ છેટાપણું જુદાપણું થયું, ત્યાં સુધી અનાદિની સ્થિતિ ન પમાય. અનાદિની સ્થિતિ માટે મહારાજને છેટા છે કે જુદા છે કે સન્મુખ છે એ સમજીએ ત્યાં સુધી હજુ આપણો બેઝ ક્લિયર નથી. એટલે આ વિશિષ્ટ અર્થ કરીને આપણે અનાદિની લટકે ચાલીએ છીએ ત્યારે એને આ સમજણ આપણે દ્રઢ કરવાની છે. અનાદિની લટકે ચાલનારને આ ભાવ પણ કાઢી નાખવાનો છે. આ વચનામૃત હમણાં ત્યાં લઈ જશે, આ છેલ્લાનું 36મું વચનામૃત ત્યાં લઈ જશે. હમણાં આપણે હમણાં સમજીશું વિશેષ. આગળ એક મુદ્દો એવો આવે છે કે જે અનાદિની સ્થિતિ સુધી પહોંચાડી દે, એક જ મુદ્દો આવે છે આ વચનામૃતમાં. પાંચ મુદ્દા આપ્યા છે, પાંચમાંથી એક જ મુદ્દો એવો છે કે જે આપણને અનાદિની સ્થિતિ તરફ લઈ જાય. તો હવે આપણે મુદ્દા ઉપર થોડું જ્યારે આવશે ત્યારે આપણે ચર્ચીશું ડિટેલ. પરંતુ કલ્યાણ એટલે શું? તો કલ્યાણ એટલે આ સામાન્ય અર્થ જ છે. કલ્યાણ એટલે પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, સનાતન છે અને મને સાક્ષાત મળ્યા છે. આ ચાલો ચાલ ભક્ત માટેના કલ્યાણની વ્યાખ્યા છે, અનાદિમુક્ત માટે કલ્યાણની વ્યાખ્યા નથી. એ વિશિષ્ટ અર્થ કરવો પડે અને આ વ્યાખ્યા સમજવાથી ચાલો ચાલ થવાય, અનાદિ ના થવાય. હવે કલ્યાણ કોનું થાય? કલ્યાણ એટલે શું? તો પ્રત્યક્ષ ભગવાન સાક્ષાત મને સર્વોપરી છે અને સાક્ષાત પ્રગટ પ્રત્યક્ષ મળ્યા છે એવું પૂર્ણ કામ પણ સમજવું, એ જ કલ્યાણ. હવે કલ્યાણ કોનું થાય, કોનું થાય? આવી સમજણ જેની હોય એનું કોઈ પણ નું થાય. બાપજીના શબ્દોમાં કહીએ તો તિજોરીની ચાવી જેના હાથમાં આવે એ બધા ઉગાડી શકે, ભાણાના હાથમાં આવે તો એ ખોલી શકે, મામાના હાથમાં આવે તો એ ખોલી શકે, મુસલમાનના હાથમાં આવે તો એ ખોલી શકે, ખોલી શકે નહીં. એમ આ ચાવી છે જેને સર્વોપરી મહારાજ સનાતન છે, સર્વોપરી છે, અન્વયપરી વ્યતિરેકપણે ઓળખે અને એ ભગવાન મને પ્રત્યક્ષ પ્રગટ અને પ્રત્યક્ષ મળી ચૂક્યા છે આવું પૂર્ણ કામપણું આવી સમજણ થાય એટલે એને કલ્યાણમાં અધૂરું ન રહ્યું. સત્સંગમાં અધૂરું કેમ મનાય છે, જવાનું કેમ મનાય છે? આ આમાં પ્રગટ ભાવ અને પ્રત્યક્ષ ભાવ નથી કે આ જુદા છે અને ધામમાં જુદા છે, ધામમાં છે એવા આ નથી અથવા એ આ નથી. બે સમજાય છે, એ જુદા અને આ જુદા. અને એટલે એ જ્યારે જઈએ ને એ એટલે ક્યાં? અધર કે બીજે કોઈક સ્થાનવાચક શબ્દ, આવું કાર્ય સત્સંગની સમજણ છો આપણી નથી. એ જઈએ, એ ધામમાં જઈએ અને એ ભગવાન સાક્ષાત ભગવાન મળે એને કલ્યાણ કહેવાય. બાપાશ્રીએ આપણને કૃપા કરીને શું સમજાવી દીધું કે સાક્ષાત ભગવાન અધર નથી, બીજે નથી, આ જ સાક્ષાત છે, આ જ તેજોમય છે, આ જ પ્રભાવમાં છે, આ જ છે જેના આપણે દર્શન કરીએ છીએ, જેની સેવા કરીએ છીએ, જેની ભક્તિ કરીએ છીએ, જેની પૂજા કરીએ છીએ, જેને થાળ કરીએ છીએ, એ જ સાક્ષાત છે. તો સાક્ષાત મળી ગયા એટલે આપણને બેઠેલામાં કેટલા મળી ગયા છે? બસ આ આટલો ભાવ જ બદલી નાખવાનો છે. એક વખત બાપાની વાતમાં નામ આવે છે, તમે સાંભળ્યું હોય વાંચ્યું હોય તો, પાટડીના નાગજી બાબા. બહુ મોટા મુક્ત હતા, સ્થિતિવાળા મુક્તોની વાત છે. અને નાગજી બાપા એક મંદિરમાં, હું મંદિરનું નામ નથી બોલતો, સભા છે એટલે, એક મંદિરને વિશે સ્વામી નાગજી બાપા બિરાજેલા. સાંજનો સમય હતો, સંધ્યા આરતીનો સમય થવા આવ્યો હતો. બે ચાર બાપાના હિતવાળા મુક્તો બધા બેઠા હતા સભા મંડપના ઓટલે. બે ચાર સાધુ આવ્યા અને આવીને નાગજી બાપાને ઓળખે કે ભાઈ આ તો અબજી બાપાનો સમાગમ કરે છે અને અબજી બાપાના હિતવાળા છે. એટલે નાગજી બાપાનો હળદો લાઈન જોડે બેહીને પૂછ્યું, એ નાગજીભાઈ, આ તમે બાપાવાળા આદુ ખાઈને મંડ્યા છો કે ભગવાન પ્રગટ મળ્યા છે, ભગવાન મળ્યા છે, ભગવાન મળ્યા છે? લ્યો મળ્યા હોય બતાવો ક્યાં છે. હાલી મળ્યા છો નકામાં, ભગવાન તો ગયા 1886માં, બતાવો લ્યો. એટલે નાગજી બાપા કંઈ બોલ્યા નહીં, બે મિનિટ ચૂપ રહ્યા. બતાવો છો કે નહીં? બીજા સાધુએ જરા હકોટો માર્યો, બતાવો છો કે નહીં? નાગજી બાપા તોય કંઈ બોલ્યા નહીં. ત્યાં બે ચાર સંતો કે ઊભા થાવ, ઊભા થાવ, આ બધા ફાંકા મારે છે, કશું ના બતાવે. હોય તો બતાવે ને, કે જતા રહીએ ક્યાં જ બતાવે. હજુ આટલી વાત થઈ રહી છે ત્યાં મંદિરમાં આરતીનો નગારું વાગ્યું, ડંકો પડ્યો, આરતીનો ડંકો પડ્યો. ડંકો એટલે સમજ્યા ને, આરતી શરૂ થઈ. ત્યાં પેલા સંતો બોલ્યા, મરવા દો, કશું બતાવવાનું નથી, હોય તો બતાવે ને, હેડો હેડો આપણી આરતી જાય છે, હેડો દર્શન કરવા. નાગજી બાપાએ તરત જ કાંડું ઝાલ્યું, ઉભારો ઉભારો સંતો, કોના દર્શન કરવા જાઓ છો? તો કે ભગવાનના. ભગવાન તો ગયા, તમે એવું કહો છો. જેના તમે દર્શન કરવા જાઓ છો એ જ પ્રગટ અને પ્રત્યક્ષ છે. તો કે એ તો છે જ ને, એ જ છે, ત્યારે એ તો છે નહીં, એ જ છે. કાર્ય સત્સંગની સમજણ જુદી છે કે એ પ્રતિમા છે, જુદી વસ્તુ છે, અને ધામમાં છે જુદા છે. એ તેજોમય છે ને, આ તેજ બેજ કંઈ છે ને આમાં, આ તેજોમય ના કહેવાય. આ તો આપણે સેવા કરીએ, બાકી આ કંઈ સાક્ષાત નથી. નાગજી બાપાએ પકડીને એ જ બાપાશ્રીની સમજણ આ છે કે ભાઈ આ જેના તમે દર્શન કરો છો એ જ સાક્ષાત છે. તો કે એ તો છે જ ને, એ તો છે જ નહીં, એ જ છે. મોક્ષની હા નથી પડતી એનું કારણ શું છે? કે ભગવાન પ્રગટ નથી, પ્રત્યક્ષ નથી, આને પ્રતિમા મનાય છે એટલે મોક્ષની હા નથી પડતી. આપણને પ્રતિમા ભાવ તોડાયો છે એટલે મોક્ષની હા પડી ગઈ છે. કે આપણે ભગવાનને મળેલા ખરા, આ અત્યારે આપણને મળેલા એમ લાગે છે કે હું મહારાજનો મળેલો છું, કારણ કે આ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ અને પ્રત્યક્ષ છે એટલે આપણે મળેલા છે. આ પ્રતિમા ભાવનો પડદો જો નીકળી જાય તો પ્રત્યક્ષપણે નિશ્ચય થયો. પરંતુ હજુય આ ચાલો ચાલો માટેનો નિશ્ચય છે, અનાદિની મુક્તની સ્થિતિ પ્રાપ્ત કરવા માટેનો નિશ્ચય નથી. આમાંથી પ્રતિમા ભાવનો પડદો કાઢી નાખો, બસ પહેલું તો એ કરવો પડે. આમાંથી કાંટો કાઢી નાખો. કાંટો એટલે માયાનો કાંટો. કયો માયાનો કાંટો? મહારાજ મનુષ્યોને મનુષ્ય જેવા દર્શન આપતા હતા એ વખતે મનુષ્ય ભાવનો કાંટો હતો. અત્યારે કયો કાંટો છે? પ્રતિમા ભાવનો. એ કાઢી નાખવાનો. અને કાઢી નાખ્યા પછી શું કરવાનું? પછી અહીંથી કાંટો કાઢી નાખવાનો. આ દેહ ભાવનો કાંટો કાઢી નાખવાનો કે એ મહારાજ મને મળ્યા તો હું ભિખારી થયો, હું ભિખારી રહ્યો, હું દેહધારી રહું. એ મહારાજે મને મૂર્તિમાં રાખી લીધો, એમના જેવો કરી દીધો. અહીંથી કાંટો નીકળી ગયો. કાંટાથી કાંટો કાઢી નાખવાનો. કંટકે કંટક. અને ત્યારે અનાદિની સ્થિતિ તરફ પ્રયાણ થાય. હવે પ્રશ્ન આપણો એ ચાલી રહ્યો છે કે કલ્યાણ કોને કહેવાય? તો પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે એવો આવો પ્રત્યક્ષ પણ નિશ્ચય મહારાજની મૂર્તિને વિશે થાય તો એ કલ્યાણ થયું, એનું કલ્યાણ થઈ ચૂક્યું છે. કલ્યાણ કોનું થાય? આવી જેની સમજણ હોય એનું થાય. સ્ત્રી હોય, બાઈ હોય, ભાઈ હોય, બાળક હોય, સાધુ હોય, ઉપદેષ્ટા હોય, તો આવી સમજણ વાળાનું થાય. જેની આવી સમજણ નથી એ મંદિરમાં બેહી રહેતો હોય તો એ ન થાય, કારણ કે એને હાર પડે જ નહીં, નથી પડતી, નથી પડતી. મોટા વિદ્વાનોને પણ નથી પડતી. આ તો આપણે બહુ સારું છે મુક્તો, તમને પ્રશ્ન થાય ખારું, નહીં પડતી હોય લે, આવી નહીં પડતી હોય, કારણ કે આપણે ખાજા જ ખાધા છે ને. જે કાર્ય સત્સંગમાંથી આવેલા છે એમને ખબર હશે, કારણ કે એમણે વેજીટેબલ ખાધું છે એટલે એમને ખબર હશે કે નથી પડતી. અહીંયા આપણે પહેલે જેણે ચોખ્ખું જ ઘી ખાધું છે એને વેજીટેબલની ખબર જ ના હોય, સ્વાભાવિક છે. એટલે ઘણાને પ્રશ્ન થાય કે આવું હશે, આવું હશે નહીં, આવું જ છે. અહીં નહીં, કાર્ય સત્સંગમાં આવું જ છે. ત્યાં વાયદાનો જ વેપાર છે, જવાનું છે, થવાનું છે, થશે, મરશું પછી, દેહ પૂંક્યા પછી. જ્યારે અહીંયા આપણને મહારાજે પહેલેથી એવા દિવ્ય પુરુષ આપ્યા, એમણે આપણને પહેલેથી ગળથુથી જેવી પહી દીધી કે આ ફોટો નથી, આ પ્રતિમા નથી, આ સાક્ષાત મહારાજ છે, અને એ આપણને મળ્યા છે. મળ્યા છે એ જ મોક્ષ છે, એ જ કલ્યાણ છે. ભગવાન મળી ગયા એટલે મોક્ષ પતી ગયો. ભગવાનને મોક્ષ બે જુદી વસ્તુ નથી, મોક્ષનું સ્વરૂપ જ મહારાજની મૂર્તિ છે. મોક્ષનું સ્વરૂપ કોઈ સ્થાન નથી, મોક્ષનું સ્વરૂપ કોઈ દેશ નથી, મોક્ષનું સ્વરૂપ કોઈ સંસ્થા નથી, દેશ મોક્ષનું સ્વરૂપ કોઈ ગાદી નથી, મોક્ષનું સ્વરૂપ કોઈ વ્યક્તિ નથી, મોક્ષનું સ્વરૂપ કોઈ ઓર્ગેનાઇઝેશન નથી. મહારાજે ને અહીંયા હમણાં આવશે છેલ્લાના 36માં કે આમાંનું કશું આમાં નથી આવતું. મોક્ષનું અસાધારણ સાધન કયું એમ, મોક્ષના મોક્ષ નિર્વિઘ્ને મોક્ષ થાય એના સાધનો કયા, એના ઉપાય કયા, એમાં ક્યાંય આ કશું નહીં આવે. મોક્ષનું સ્વરૂપ મહારાજની મૂર્તિ, અને મૂર્તિ મળી ગઈ એટલે એનો મોક્ષ થઈ ચૂક્યો. જેમ કીર્તનમાં લખ્યું મુક્તાનંદ સ્વામીએ કે રવિ મંડળમાં
રાત તણો દુઃખ નવાનળે પારસ પામે ધન
કેટલું પ્રત્યક્ષાર્થ કરવો કહો, એનો મહિમા ભવ બ્રહ્માદિક ગાય. જો હવે ક્યાં મેળ પડે એવો જ કહો જોઈ. આ પુરુષોત્તમ નારાયણ મળ્યા એને ક્યાં ભવ ને ક્યાં બ્રહ્મા ને ક્યાં મેળ પડે ભાઈ લાકો. પરંતુ બાપાશ્રી પ્રત્યક્ષાર્થ કર્યો કે ભવ નામ મહાકાળ અને બ્રહ્મા નામ આદિ સૃષ્ટિ કરતા મૂળ અક્ષર. એને તે ચાલો ચાલને હોય મહિમા પામી શકતા નથી, તો અનંત પરમ એકાંતિક ભેગા થાય તો એ અનાદિ મુક્તનો મહિમા ન ગઈ શકે, અને અનંત અનાદિ મુક્તો ભેગા થાય તો એ આ શ્રીજી મહારાજ આપણા બાપનો મહિમા ન ગઈ શકે. એવા સ્વામિનારાયણ ભગવાન છે ભાઈ, શું કેવું હવે કહો. પરંતુ જેમ અહીંયા મોક્ષની વાત થાય છે કે મોક્ષ એટલે શું, તો પ્રત્યક્ષ ભગવાનનો પ્રત્યક્ષપણે મહારાજનો સર્વોપરિ જાણીને પ્રત્યક્ષપણે નિશ્ચય મોક્ષ, એ જેને થઈ જાય એનું કલ્યાણ થાય. ક્યાં થાય મોક્ષ? ક્યાં થાય? જ્યાં આવી સમજણ હોય અને આવી સમજણ કરાવનારા સંત મળે ત્યાં થાય. કોઈ સ્થાન રહ્યું જ નહીં, કોઈ સ્થાન ન રહ્યું, કોઈ બાંધણું ન રહ્યું, પર્વતની ટોચે થાય. અને બાપજી કે મંદિરમાં હવામણનો ટોપલો ટોકરો વગાડે ને તો એના થાય, અને પર્વતની ટોચે થાય. જો આવી સમજણ હોય કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરિ છે અને મને પ્રગટ અને પ્રત્યક્ષ મળી ચૂક્યા છે, પતી ગયું, એને કોઈ ડરાવે કે તારું નહીં થયો, જો આ છોડીશ તો તારું નહીં થયો, તારે બુદ્ધ થવું પડશે, તારે બ્રહ્મરક્ષસ થઈશ, આવું ડરાવવામાં આવે. હવે આવું જે સમજ્યો એને ભૂત થવાનું હોય, જેને પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ એને ભૂત થવાનું હોય, એને મરીન ધામમાં જવાનું હોય. છતે દે હે બેઠા છીએ મહારાજે કરાયો છે આપણને. ઓ વતનામ્રત નંબર પ્રથમનું 51મું હીરે કરીને ઝીરો વેધાય, મહારાજનો નિશ્ચય મહારાજ વડે જ થાય. આપણને છતી દેહે બેઠા છીએ ત્યાં, ક્યાં? શુદ્ધ અક્ષરધામની માયો. અક્ષરધામ ના કીધું, શુદ્ધ અક્ષરધામ. પાછું શુદ્ધ એટલે શું, અશુદ્ધ એટલે શું? આ તો ગધાયમાં અર્થ નીકળે. જો શુદ્ધ અક્ષરધામ કીધું, અક્ષરધામ ના કીધું, શુદ્ધ અક્ષરધામ. અક્ષરધામ એટલે તેજનો સમૂહ, અને શુદ્ધ અક્ષરધામ એટલે મૂર્તિ. આપણને તેજના સમૂહમાં રાખ્યા છે કે મૂર્તિમાં રાખ્યા છે? તો આને કહેવાય શુદ્ધ અક્ષરધામ. જો શબ્દો છે બધા, ક્યાં થાય? જેને જ્યાં આવી સમજણ હોય ત્યાં થાય. કોનું થાય? આવી સમજણ વાળાનું થાય. મુક્તો આપણને બધા હા પડે છે એની પહેલા આ કરુણા. જો આનું નામ જ કૃપા. તારું નહીં થાય. નહીં થાય શું? મહારાજે તો કેવો શબ્દ વાપર્યો મુક્તો, આવો નિશ્ચય હોય એના માટે કેવો શબ્દ વાપર્યો. શ્રીજી મહારાજના શબ્દો તો જુઓ, સ્વામિનારાયણ ભગવાને કેવા શબ્દ વાપર્યા. પ્રથમ પ્રકરણનું 63મું વચનામૃત, આ મહારાજના વચનામૃતના શબ્દો છો. પ્રથમનું 63મું વચનામૃત. મહારાજ શું બોલ્યા સાંભળજો. જેને અમારો પરિપક્વ નિશ્ચય હોય તેને તો મનમાં એમ રહે જે મારે સર્વે પ્રાપ્તિ થઈ રહી છે. પ્રાપ્તિ કીધી છો, સ્થિતિ નથી કીધી, એ આપણે સમજી લેવાનું પછી. મારે સર્વે પ્રાપ્તિ થઈ રહી છે, અને જ્યાં પ્રત્યક્ષ ભગવાન રહ્યા છે ત્યાં જ પરમ ધામ છે. હવે ક્યાં જવાનું રહ્યો કો? આ મહારાજના શબ્દો છો. જ્યાં પ્રત્યક્ષ ભગવાન રહ્યા છે ત્યાં જ પરમ ધામ છે. આ જો એને કેવો કેફ રહે, જેને મહારાજનો આવો નિશ્ચય હોય એને કેવો કેફ રહે. પ્રથમ પ્રકરણનું 72મું વચનામૃત શ્રીજી મહારાજ એમાં બોલ્યા સાંભળજો. પ્રથમનું 72મું મહારાજ શબ્દ કેવો વાપરે છે, અને જેને, અને જેને મહાત્મય સહિત અમારો નિશ્ચય હોય તેને તો એમ સમજાય કે જે દિવસે, જે દિવસથી મને આ ભગવાનનું દર્શન થયું. કયા ભગવાનનું ભેલા? આ શ્રીજી મહારાજનું, સ્વામિનારાયણ ભગવાનનું મને દર્શન થયું. એટલે દર્શન થયું છે બધા એને? આ સ્વામિનારાયણ ભગવાનનું દર્શન થયું છે આપણને? કેટલાને થયું છે આ દર્શન? સાક્ષાત્પણે સમજીને દર્શન થયું. જ્યારથી મને આ શ્રીજી મહારાજનું દર્શન થયું તે દિવસથી જ મારું કલ્યાણ તો થઈ રહ્યું છે. હવે આમાં ક્યાં જવાનું રહ્યો કો? નહીં થાય ક્યાં પ્રશ્ન રહ્યો કો? મારું કલ્યાણ તો થઈ રહ્યું છે, અને જે જીવ ભાવે કરીને મારું દર્શન કરે. હવે એને મારું મનાય પછી, મારું એટલે કોનું ભેલા? મારું દર્શન કરે તથા મારું વચન માને તેનું પણ કલ્યાણ થઈ જાય તો મારે કલ્યાણમાં શો સંશય છે? હું તો કૃતાર્થ થયો છું, અને જે કંઈ અત્યારે સાધન કરું છું તે તો ભગવાનની કેવળ પ્રસન્નતાને અર્થે કરું છું, પણ એને કદી પણ અકલ્યાણનો વિચાર ના આવે. લ્યો આ વાયદાના વેપારની ક્યાં વાત છે? રોકડાની વાત કરી. હજુ એક વચનામૃત જોઈએ મુક્તો, વડતાલનું 12મું વચનામૃત. શ્રીજી મહારાજના શબ્દો તો જુઓ, આ મહારાજ બોલે છો, સ્વામિનારાયણ ભગવાનના શબ્દો છે, જેના તેના નહીં. મહારાજ બોલ્યા છે. વડતાલમું બારમું વચનામૃત. અને જેને પરિપૂર્ણ નિશ્ચય હોય તેને તો એમ સમ તે તો એમ સમજે જે મુને આ ભગવાન મળ્યા. આ ભગવાન કયા ભગવાન ભેલા? આપણને મળ્યા એ ભગવાન સ્વામિનારાયણ. જ્યારથી મને આ ભગવાન મળ્યા તે દિવસથી જ મારું કલ્યાણ થઈ ચૂક્યું છે. અને જે મારું દર્શન કરશે કે મારી વાર્તા સાંભળશે તે જીવ પણ સર્વે પાપ થકી મુકાઈને પરમપદને પામશે. માટે એવી રીતે ભગવાનનો અમારો મહિમા એ સહિત નિશ્ચય રાખીને પોતાને વિશે કૃતાર્થપણું માનવું. આ વાત સર્વે ખબરદાર થઈને રાખજો કે જેથી કોઈ તમને લૂંટી ન લે, કોઈ ભરમાઈ ન દે. આવું શ્રીજી મહારાજ બોલ્યા છે. બાપજી આપણને પ્રસંગ કહે છે, હળવદના અમરસિંહ ખત્રી રોજ હવાર પડે ને લુગડા પેલા લુગડા ધોવા માટે રંગવા માટે જાય. ખત્રી હતા તે તળાવની પાળે જઈને તળાવમાં લુક કપડાં રંગે, સ્વામિનારાયણ 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 કરતા જાય ને રંગતા જાય. અને એમાં એ વખતે ધાંગધ્રા નરેશ રોજ ત્યાંથી નીકળે કોળી ઉપર બેહીને. ધાંગધ્રાના રાજા રોજ જોક માં બેઠો સ્વામિનારાયણ જબરો છે. હકોટા મારે છે કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતો જાય છે ને કપડાં ધોતો જાય છે. એક દિવસ દરબારે ઉભા રહીને ઘોડી ઊભી રાખીને પૂછ્યું, અલ્યા અમરસિંહ આ તો સ્વામિનારાયણ 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 મંડ્યો છું, તે સ્વામિનારાયણ તારું કલ્યાણ કરશે? ત્યારે અમરસિંહનો રૂવાબ જુઓ શું કહે છે. બાપુ જરા ફરથી બોલશો, મેં સાંભળ્યું નહીં. આ સ્વામિનારાયણ તારું કલ્યાણ કરે એવું લાગે છે? બાપુ મારા કલ્યાણની ક્યાં વાત કરો છો? મારા ઘરમાં ઉંદૈડા ખિસકોલાના કલ્યાણ થઈ ગયા. અરે મારા બાપુ મારા ઘરમાં ગાયું ને ભેંસ્યું છે ને એના કલ્યાણ થઈ ગયા. અરે બાપુ આ તમે મારી વાત સાંભળીને મારા દર્શન કર્યા ને, જાઓ તમારો સ્વામિનારાયણ ભગવાન છેલ્લો જન્મ કરશે. અહીં બેઠેલા બધાય આ પાન પીધેલા છે, શ્રીજી મહારાજના મળેલા છે. મુક્તો કોઈ દિવસ સંશય નહીં કરતા. કોઈ ગમે એવો સંશય નાખવાનો પ્રયત્ન કરે તો આપણને નિરુત્થાનપણે વર્તવું જોઈએ. મારા દર્શન કરે એનો સ્વામિનારાયણ ભગવાન જો છેલ્લો જન્મ ન કરે તો મને આ સ્વામિનારાયણ મળ્યા શા કામના. મુક્તો આવો અંતરમાં આનંદ અને કેફ રહેવો જોઈએ. અને ભાઈ આપણને તો અનાદિની લટકે વર્તનારા છીએ આપણે. મહારાજે મને અનાદિ મુક્ત કરીને પોતાની મૂર્તિમાં રાખી લીધો છે. કોના દર્શન થયા હવે? મારું દર્શન એટલે કોનું દર્શન થઈ ગયું? આવો કેફ રહેવો જોઈએ, આવી મસ્તી રહેવી જોઈએ. મુક્તો સજી મહારાજના છીએ. પેલા ગાધડકાના ગોવિંદ દરજી હતા, ગાધડકા ગામ, અને ત્યાંના ગોવિંદ દરજી હતા. એને મહારાજનો જબરો નિશ્ચય. તે પહેલાના જમાનામાં પેલા મશીન નહોતા, હંચા નહોતા, પેલા સીવવાના હાથના ટેભા મારીને દરજી સીવી આપતા કપડું. તે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા જાય ને ટેભા મારતા જાય. કોઈએ પૂછ્યું કે લે ગોવિંદ આ તું સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે તારું કલ્યાણ થશે? તા કે હું જે ટેભા ભરું છું ને, જે લુગડું પહેરશે ને એ લુગડું જે પહેરશે એને સ્વામિનારાયણ તેડવા આવશે. કેવો મારી ક્યાં વાત કરો છો? કેવો જો આ છે સ્વામિનારાયણનો રજમો. અને એમાં મુક્તો બાપજી તો આપણને કેવા દાન કરે છે. બાપજીને મુખે તમે સાંભળ્યું હશે કે અલ્યા તમે તમતાર બગીચામાં ગયા હોય, તમે રેલવે સ્ટેશન ગયા હોય, બસ સ્ટેન્ડ ગયા હોય, તમે રસ્તામાં ચાલ્યા જતા હોય, સ્કૂલમાં હોય, નિશાળમાં છોકરાઓ હોય, તમતાર તમારા મુખે સંકલ્પ કરજો, સંકલ્પ કરજો. હે મહારાજ આ તડબૂચની લારીનું તડબૂચ જે જમે એને મૂર્તિના સુખમાં લઈ લેજો, આ ટેટી ખાય એને મૂર્તિના સુખમાં લઈ લેજો, આ નિશાળમાં જેટલા ભણતા હોય એને મૂર્તિના સુખમાં. બાપા એવા આશીર્વાદ આપે કે આ સંકલ્પ નહીં કરો તો તમે ગુનેગાર, અને સંકલ્પ કરજો, અને જો એ સંકલ્પ પૂરો નહીં કરે તો મહારાજને મોટા કે અમે ગુનેગાર. મુક્તો કેટલું બધું એમને પાવર આપી દીધો આપણને, વિચાર તો કરો. હવે વિશ્વાસ હોવો જોઈએ, એમ થાય એમ જ થાય. આ મોક્ષનો માર્ગ છે ભાઈ, એમ જ થાય. આવે છે વિશ્વાસ? સંકલ્પ કરશો? બાપજી ગાડીઓ બેહાડીની બેહાડીના બધા અમારા રાજુભાઈના બધા ઘનશ્યામબેન અમારા બધાને બબે દાડા સંકલ્પો કરવા મોકલ્યા છે. બોલો આવા સંકલ્પો કરવા. આ શું કહેવું છું કહો મહારાજ?
જય સોમનાથ.
જય સોમનાથ.
આ મહારાજ સવારે 6:50 નીકળ્યો, જેવો ગાડીમાં બેઠો એવો પહેલો સંકલ્પ કર્યો કે મહારાજ ધામ ઉપર જઈ રહ્યો છું, આ ગાડીની સાઈડમાંથી નીકળે, પાછળથી નીકળે, નીચેથી નીકળે, ઉપરથી નીકળે, એ બધા જીવને સત્સંગમાં લાવી અને છેલ્લો જન્મ કરાવજો મહારાજ.
સાબાશ, તમારો સંકલ્પ પૂરો.
જય સોમ.
સાબાશ. નિષ્કુળાન સ્વામી બોલ્યા છે કે કંગાળપણું કેવા ન રહ્યો છીએ સભાગી આશાઉકાર, છીએ સભાગી આશાઉકાર. આપણે અકંગાળ નથી. મહારાજને આવા મહારાજ મળ્યા પછી કંગાળ ન રહેશો, સમજ્યા? આપણને દાતાર કરી દીધા. એ આગળ પંક્તિમાં એક આવે છે ને કે આપણને દાતાર કરી દીધા. કે સહજાનંદ સિંધુ રે આજ મારે
ઓલડ્યા રે, સહજાનંદ સિંધુ રે આજ મારે ઓલડ્યા રે, હે માંગી મારી ભાવ ભાવની ભોગ રે,
કંગાળ ને પણો રે પાઈ મારો
સહજાનંદ સિંધુ રે આજ મારે ઓલડ્યા.
કેટલા મોટા મોટા નંદ સંતો ના કીર્તનો છો, આજના બનાયેલા નથી. હે, આ પહેલેથી ભાઈ આવ્યું આવ્યું છે, એમણે મોટા આશીર્વાદો આપેલા છે મુક્તો. પણ મહારાજનો પ્રત્યક્ષપણે નિશ્ચય હોય, અને આ તો અનાદિની તો વાત જ જુદી છે આખી. મુક્તો એ તો 2 નંબરનો કોટા છે, આખો જુદો કોટા છે, એ કોટા જ જુદો છે. એ એ એ VIP કોટા હમણાં નીકળ્યો છે, નવો બધો આવ્યો છે, સમજ્યા? અને એમાં આપણને લઈ લીધા છે. કેટલી કરુણા કરી છે મહારાજે. હવે અહીંયા પ્રથમનું છેલ્લાનું 36મું વતના વ્રત આપણે ચાલુ થયું છે. મહારાજ કે અસાધારણ મોક્ષનો અસાધારણ સાધન કયા છે કે જેમાં કોઈ જાતનું વિઘ્ન ન નડે. અને પછી મહારાજ જે 5 સાધનો બતાવે છે આપણે ટૂંકમાં જોઈ લઈએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે કલ્યાણનું અસાધારણ સાધન તો એ છે, અસાધારણ એટલે સાધારણ નહીં, વિશિષ્ટ એવા સાધનમાં પહેલું એ કહ્યું કે પુરુષોત્તમ ભગવાનને. પુરુષોત્તમ ભગવાન કયા એ એરો હજુ આવ્યો નથી, એ આગળ આવશે. પુરુષોત્તમ ભગવાનને એટલે કે મહારાજને બ્રહ્મ જ્યોતિના સમૂહને વિશે અનાદિ સાકાર મૂર્તિ સમજવા. આ પહેલું સાધન, પહેલી આઈટમ, બાપજીના શબ્દોમાં પહેલી આઈટમ, બ્રહ્મ જ્યોતિના સમૂહને વિશે અનાદિ સાકાર મૂર્તિ સમજવા. બ્રહ્મ જ્યોતિના સમૂહને વિશે એટલે તેજના સમૂહને વિશે. મહારાજ સદાય બિરાજમાન છે, મહારાજને વિશે પંચભૂતનો દેહ નથી. મહારાજ 1837માં આવ્યા અને 86માં ગયા એમ નથી, આવું સમજવું. કે તેજોમય મહારાજ છે અને મહારાજ આવ્યા નથી, ગયા નથી, સદાય અનાદિ સાકાર મૂર્તિ છે, સદા સાકાર મૂર્તિ છે, એને વિશે દેહ દેહી ભાવ નથી, આવું સમજવું. બીજું, અને તેના જ સર્વે અવતાર છે. અહીં જો ગુરુ ભાગ રહી ગયો પાછો. એના જ સર્વે અવતાર છે. એના અવતાર એટલે એમના ડાયરેક્ટ કોઈ સત્તા, એમની સત્તાથી થયેલા અવતાર છે, કોઈને ડાયરેક્ટ સંબંધ નથી. બીજા અવતાર છે, અને આ મહારાજ છે અવતારી છે. અને સત્તાથી અનંત અવતારો થયા છે, એમની સત્તાથી, એમની સાક્ષાત સંબંધથી નથી થયા, સત્તાથી એટલે કિરણના સંબંધથી થયા છે એમ સમજીને તે પ્રત્યક્ષ ભગવાનનો એરો આવ્યો. પ્રત્યક્ષ ભગવાનનો, પ્રત્યક્ષ એટલે કોની વખતે પ્રત્યક્ષ હતું પહેલા? મહારાજ અમારો, મહારાજ એવું કહે છે કે અમારો પ્રત્યક્ષ ભગવાનનો જે તે ભાવે કરીને આશ્રય કરવો. આવ્યું અનાદિની વાત અહીંયા. અહીંયા જો પ્રશ્ન એવો છે કે અનાદિ મુક્તની સ્થિતિ થાય એના ઉપાય કયા? અહીંયા જે તે ભાવે આશ્રય કરવો, એક સામાન્ય અર્થ, એક વિશિષ્ટ અર્થ. જે તેજના સમૂહમાં છે, જે પ્રભાવમાં છે, તેજ આ છે. આ સામાન્ય અર્થ, પણ એનાથી અનાદિની સ્થિતિ તરફ નહીં જવાય. અને જે આ છે તે જો મય છે તે જ આ છે, જે તે, જે તે, જે તે, જે તે એમ ના બોલાયો, પણ બધા આ લોકો કાર્ય સત્સંગમાં માને છે ને, એટલે જે તે, જે તે, જે પ્રભાવમાં છે તે જ આ છે, જે આ છે એ જ અહીં છે. જે તે ભાવે આશરો કરવો તો અનાદિની લટક કહેવાય. અને આ જે તે ભાવે આશરો કરવાની વાત આપણને બાપાશ્રીએ સમજાવી. આ આત્યંતિક કલ્યાણનું અસાધારણ સાધન છે. હવે એમાં તો આપણે આગળ જઈએ છીએ, થોડા વધીએ છીએ. આજે છેલ્લો દિવસ છે. આજે આપણે પેલું કહે છે ને, પાઘડીનો વળ છેડે કાઢવાનો છે. શું કહે છે? હવે આ ત્રીજું સાધન થયું. પછી કહે છે, અને ધર્મે સહિત તે ભગવાનની ભક્તિ કરવી. જોજો મહારાજે અહીં આ સાધનને કેમ મૂકી દીધું ખબર પડી? આ સાધનને મહારાજે કેમ મૂકી દીધું ખબર પડી? ધર્મે સહિત ભગવાનની ભક્તિ કરવી, કારણ કે નહીતર છકી જાય એવી વાત હતી. જે તે ભાવે આશરો છે ને છકી જવાય કે હવે આપણે ધર્મ પાડવાની ક્યાં જરૂર છે, આજ્ઞા પાડવાની શું જરૂર છે, કલ્યાણ તો થઈ ગયું તો હવે આજ્ઞા પાડવાની શી જરૂર છે. આવું થઈ ન જાય અને જાપારો ન રહે આપણને બધાને. જો આ જ્ઞાનમાં મોટું વિઘ્ન આ છે. આપણને આ જ્ઞાન થાય એટલે પૂર્ણપણું મનાય, એટલે પછી એમ થાય કે હવે આપણે ભગવાનની આજ્ઞાઓની શી જરૂર છે. આજ્ઞા લોપાય તો વાંધો નહીં. મધ્યના નવમાં મહારાજ બોલ્યા છે કે કદાચ આજ્ઞા લોપાય તો વાંધો નહીં આવે, એમ કરીને આપણે એનો બાધ લઈ અને આજ્ઞા લોપવાના પ્રયત્ન થાય અથવા લોપીએ ના ચાલે. અહીંયા મહારાજે એક સાધનમાં લઈ લીધું કે ધર્મે સહિત અમારી ભક્તિ કરવી, આજ્ઞા લોપવાની નથી કીધી. અને જો મહારાજનો આવો યથાર્થ મહિમા સમજાય તો આજ્ઞા લોપાય નહીં, આજ્ઞા વિશેષ 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 પડે. બાપાશ્રીની વાતોના આધારે મહારાજને મોટાના આગ્રહો મુક્તો આપ સૌને મારે આજ્ઞાનું પણ કેટલું મહત્વ છે, કારણ કે નિષ્ઠાની ને બધી વાતો તો આપણે ખૂબ કરી મૂર્તિમાં રહેવાની, પરંતુ આ વાતને ગૌણ ના થવા દેવાય ભાઈ, નહીતર હિલોળિયા થઈ જવાય, ના ચાલે. બાપાશ્રીની વાતોમાં પહેલા ભાગની 34મી વાત છે, જરા બરાબર સાંભળજો. પહેલા ભાગની 34મી વાત, જે પંચવર્તમાનની આજ્ઞા ન પાળતા હોય તેની સેવા તો નિરર્થક છે. લ્યો, અમારા સાધુ માટે આવી ગયું ને તમારા માટે આવી ગયું. જે પંચવર્તમાનની આજ્ઞા ન પાળતા હોય તેની સેવા તો નિરર્થક છે. કેમ છે? એને મહાપ્રભુજીનો સંબંધ જ નથી, એટલે કે વ્યતિરેક સંબંધ નથી. બે હોય જેનામાં આજ્ઞાન ઉપાસના બંને હોય એ જ ચાલોચાલ ભક્તની શરૂઆત છે, અને એ જ વ્યતિરેકના સંબંધવાળો કહેવાય. એકલી ઉપાસના ન ચાલે, ખટકો રાખજો, ધ્યાન રાખજો. મુક્તો મહારાજે બાપાએ જ આપણને અનાદિ કર્યા છે, અનાદિ મુક્ત કર્યા છે, અને આ મહત્વ બાપાએ જ સમજાવ્યું છે. જે પંચવર્તમાનની આજ્ઞા ન પાળતા હોય તેની સેવા તો નિરર્થક છે. કેમ છે? એને મહાપ્રભુજીનો સંબંધ નથી, માટે એ સેવા તો શ્રીજી મહારાજને પહોંચતી નથી. જે આજ્ઞા પાળે છે તેની સેવા કરે તો શ્રીજી મહારાજ તેમાં રહી અને અંગીકાર કરે છે. ધ્યાન રાખજો, જો આપણે પંચવર્તમાનની દારૂ માટી ચોરી અવેરી, તમારા પંચવર્તમાન છે ગ્રહસ્થના, અમારા પંચવર્તમાન છે નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિસ્વાદ, નિસ્નેહ, અને એમાં જો ન રહીએ અને માત્ર નિષ્ઠાના જોરે અને નિષ્ઠાના બળે હવે આપણું પતી ગયું, શું વાંધો છે? આજ્ઞા લોપીએ, બજારનું ખાઈએ અને હોટલ લોજનું ખાઈએ તો શું વાંધો છે? ના, બાપાએ ના પાડી દીધી. એમની કરેલી સેવા શ્રીજી મહારાજ અંગીકાર કરતા નથી. ધ્યાન રાખજો. તમે કહેશો, પણ આપણે ક્યાં, એ તો પૂજારીઓની સેવા કરવાની હોય, આપણે ક્યાં પૂજારી છીએ? આવું ઘણી વખત રહ્યો, એક બે મને કીધું હતું. મને કે સ્વામી મહારાજે કીધું મધ્યના 33માં કે જે નિષ્કામ ધર્મ લોપે એની સેવાને હું અંગીકાર કરતો નથી, એના થાળ જમતો નથી. આપણે, અમારે તો ઘરવાળાને થાળ કરવાનો હોય, જ્યાં પૂજારીઓને સેવા કરવાની હોય, આપણે ક્યાં થાળે કરવાનો હોય? અમારે શું પુરુષોને કરવાનું હોય? એટલે આ તમે પૂજા તો કરો છો કે નહીં, કે પૂજા નથી કરતા? તો પૂજા એ શું થઈ ગયું? પહેલાં એવા સેવા થઈ ગઈ કે નહીં. મહારાજ પૂજા અંગીકાર ન કરે ભાઈ, ખટકો રાખજો બધા, ઓ સાવધાન. આ અંગે પણ આપણે કાચા નથી રહેવાનું. બાપા સ્ત્રીની પહેલા ભાગની 90મી વાત શું કહે છે? બાપા પહેલા ભાગની 90મી વાત, પહેલા ભાગની 90મી વાત, ટૂંકી વાત 97. મહારાજનો ને મુક્તનો મહિમા સમજીને નિષ્કપટ થઈને મોટા આગળ હાથ જોડીને ઉભા રહેવું, તો મોટા એના સર્વે દોષ ટાળીને પોતાના જેવો કરે. જે શ્રીજી મહારાજની આજ્ઞા લોપતો હોય તેની ઉપર શ્રીજી મહારાજ તથા તેના મુક્ત રાજી ન થાય, તેથી તેનું સારું પણ ન થાય. માટે પ્રસન્નતાના સાધન કરવા એટલે પોતાના મનનો ગમતો મૂકી દઈને મહારાજની, મહાપ્રભુજીને મોટા મુક્તની અનુવૃત્તિમાં રહેવું, એમની આજ્ઞામાં રહેવું, આ બાપાએ જો દ્રઢતા કરાયેલી છે. આગળ 107મી વાત, અચમચાઈ નાખે એવી વાત છે. પહેલા ભાગની 107મી વાત. જે શ્રીજી મહારાજની બાંધેલી ધર્મ મર્યાદા રૂપી આજ્ઞા ન પાડે અને તેણે ભેખ લીધો હોય અથવા ગ્રહસ્થાશ્રમમાં રહ્યો હોય તો પણ તે તો સ્વામિનારાયણનો છે જ નહીં, માટે તો સાધુએ ન કહેવાય અને સત્સંગીએ ન કહેવાય. આજ્ઞાને સહેજ પણ ઢીલું ન મૂકતા હો, ખબરદાર થઈને મહારાજ કે પાડવી પડે, નહીતર એ અમારો નથી. નિષ્ઠાના બળથી માત્ર આપણે છકી નહીં જવાનું, મહારાજના ગમતામાં રહેવાનું. ત્યાર પછીની પહેલા ભાગની 108મી વાત. મહારાજની ને મોટાની આજ્ઞામાં લેશ માત્ર ફેર પડવા દેવો નહીં. એમ જાણવું જે હું જે જે ક્રિયાઓ તથા સંકલ્પ કરીશ તેને મહારાજ અને મોટા દેખે છે, તેથી મહારાજની ને મોટાની મરજી તથા આજ્ઞા વિરુદ્ધ વર્તીશ તો તે કુરાજી થશે અને મારું બગડી જશે. નિરંતર એવી તપાસ રાખવી, રાખીને મહારાજ અને મોટા જેમ પ્રસન્ન થાય તેમ વર્તવાનો આગ્રહ રાખો અને મોટાના આપેલા નિયમ ખબરદાર થઈને પાળવા, ખબરદાર થઈને પાળવા. આ મહારાજના શબ્દો છે, બાપાના શબ્દો છે. મુક્તો, બાપાશ્રીની પહેલા ભાગની 163મી વાત, 163મી વાત. શ્રીજી મહારાજનો નિશ્ચય રાખીને જો બહુ સમજવા જેવી છે. 163 પહેલો ભાગ. શ્રીજીનો નિશ્ચય રાખીને આજ્ઞામાં નહીં રહે તો તેને ને અમારે લેવા દેવા નથી. લ્યો ડિવોર્સ આપી દીધા. જો નિશ્ચય છે પણ નિશ્ચય રાખીને આજ્ઞામાં નહીં રહે તો તેને ને અમારે લેવા દેવા નથી. અને આજ્ઞામાં રહીને પુરુષોત્તમ રૂપ થઈને શ્રીજી મહારાજની મૂર્તિમાં જોડાશે તે સુખિયા થશે. એનો અર્થ જેને પુરુષોત્તમ રૂપ થવું હોય એને આજ્ઞામાં પરિપૂર્ણ રહેવું જ પડે, તો જ રાજીપો થાય અને પુરુષોત્તમ રૂપ થવાય. મૂર્તિમાં રાખ્યા છે ને મહારાજ જ છે એમ કરીને જો આજ્ઞાનો લોભ થતો હોય તો મહારાજ જ છે, એવું રહે જ નહીં, પુરુષોત્તમ રૂપ થવાય જ નહીં. માટે શ્રીજી મહારાજની મૂર્તિમાં જોડાશે તે સુખિયા થશે. માટે સત્સંગ થયા પછી ચડતો ને ચડતો રંગ રાખો, ત્યાગી એ ગોપાળાનંદ સ્વામી જેવા અને બ્રહ્માનંદ સ્વામી જેવા થાવ. લ્યો ત્યાગી મુક્તો, બાપા કે છો, આ બાપાની વાતો છે. ત્યાગી એ ગોપાળાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી જેવા થવું અને ગ્રહસ્થો એ પર્વતભાઈ આદિ જેવા થવું. લ્યો ટાર્ગેટ આપ્યો આપણને, આ ગોલ આપ્યો. વિચાર આ રાખજો કે આપણે પર્વતભાઈ જેવા થવું છે. અમારે વિચાર રાખવાનો કે ગોપાળ બાપા બહુ મોટા અમારા ગુરુ, અમારા ગુરુ, એમાં શું વળ્યું, અમારે પણ એમને એમના જેવા થવું છે, વિચાર રાખવો જોઈએ. અને છેલ્લી એક વાત લઈ લઈએ, પહેલા ભાગની 197મી વાત, પહેલા ભાગની 197. માટે નાના મોટા વચન શ્રીજી મહારાજના યથાર્થ પાળવા. જો બાપાના શબ્દો છો, આજ્ઞા ઉપર કેટલો ભાર મૂક્યો છે દિવ્ય દિવ્ય પુરુષે, આપણે એને ગૌણ ન થવા દઈએ ક્યારે. નાના મોટા વચન શ્રીજી મહારાજના યથાર્થ પાળવા. પણ તેમાં ફેર પડવા દેવો નહીં. જો ફેર પડવા દે તો તેનો તેને બીજો જન્મ ધરીને પણ પાળ્યા વિના છૂટકો નથી. બોલો, જે જે જડ ચૈતન્ય માયાનો ત્યાગ યથાર્થ નહીં કરે સાધુ માટે છે તે તો બળેલો કોયલો છે, ને તે અમારો નથી, ને એના ધણી અમે નહીં થઈએ. અમારે અહીં જે ધર્મમાં કુશળ ન હોય તેના કાગળો આવે એ અમે વાંચતા કે વંચાવતા પણ નથી અને જવાબ પણ લખતા નથી. આગળ શું કહે છે? એવો અમારે ધર્મ પાળવા પડાવવાનો આગ્રહ છે એમ વાત કરીને બોલ્યા, આજે જુઓ ને, આપણે રામપરામાં સંવત 1964 સાલમાં કથા સાંભળવા ગયા હતા ત્યારે એક હરિજન બહુ સારો હતો, પણ તેને નાનપણમાં બ્રહ્મચર્ય વ્રતમાં ફેર પડ્યો હતો. તેનું તેણે પ્રાયશ્ચિત માગ્યું. પછી તેને પ્રાયશ્ચિત કર્યા પહેલા પાણી પણ ભરવા દીધું નહીં, ને એની કંઈ પણ સેવા દેહે કરીને અમે કરવા દીધી નહીં, એવી ચોખવટ અમે રાખીએ છીએ. તમે પણ જે અમારા જોગવાળા છો, આપણને ભલામણ કરે છો, એટલે આપણે બધા બાપાના જોગવાળા ખરાક નહીં ભાઈ? તમે પણ અમારા જોગવાળા છો, તે સર્વે એવી રીતે ધર્મ વિનાનો હોય તેની સેવા અંગીકાર કરશો નહીં. સંતો આપણને કીધું, અને શિષ્ય હોય તો જુદો કરજો અને ગુરુ હોય તો પડતો મૂકજો, એ અમારી આજ્ઞા છે, તે શિરે ચઢાવજો તો અમે બહુ રાજી થશું. લ્યો, કેટલો બધો ભાર બાપાશ્રીએ આજ્ઞા ઉપર પણ મૂક્યો છે. શ્રીજી મહારાજે અહીંયા 5 વાતમાં આ વાતને લઈ લીધી કે મોક્ષનું અસાધારણ સાધન, એમાં મહારાજે નિશ્ચય પણ કહી દીધો, પ્રત્યક્ષ પણ નિશ્ચય કહી દીધો, ધર્મની આજ્ઞા પણ, ધર્મમાં રહીને ભક્તિ કરવી, પણ આ બધું આવે ક્યારે? તો 5મા મુદ્દા ઉપર જાય છે, આ બધું ક્યારે આવે? તો એવા જે ધર્મ નિયમી યુક્ત એવા જે સાધુ હોય, અહીંયા શબ્દ એ બોલ્યા છે કે એવા જે સંત હોય, એવા ભક્તિએ યુક્ત જે સાધુ, તેનો સંગ કરવો. બાપજી કે આ છેલ્લું પહેલું લાવવું પડે, એનો સંગ હોય તો જ આ 5 વસ્તુ સિદ્ધ થાય. એટલે આપણને એવો સંગ છે, મળ્યો છે. તો હવે આપણે શું કરવાનું? આમ કરવાનું, અને જે તે ભાવે આશરો કરવો. જે તે ભાવે એટલે પ્રભાવમાં રહીને, બસ મૂર્તિ રૂપ થઈને મહારાજની દ્રઢતા કરવી, પ્રતિલોમ ભાવમાં રહેવું, નિરુત્થાન પણ નિશ્ચય કરવો કે મહારાજે મને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે, રાખ્યો છે, રાખ્યો છે. આપણે થોડી પ્રભાવની વાતને હવે દ્રઢ કરીએ, કારણ કે ગોળી આ છે, આ બધી ચરી છે. આજ્ઞા પાળવી ને આજ્ઞામાં રહેવું ને એ બધી ચરી છે, બે જોઈએ. ગોળી પણ લેવી પડે અને ચરી પણ પાળવી પડે. મુક્તો, મૂર્તિમાં રહેવાની લટક એ ગોળી છે, દવા છે, અને આજ્ઞા પાળવી, નિયમ પાળવા, વર્તમાન પાળવા એ ચરી છે, બંને જોઈએ. એકલી દવા લે અને જો પરેજી ન પાળે, પરેજી કહેવાય, ચરી કહેવાય, તો એ પણ ન ચાલે. અને એકલી પરેજી રાખ્યા કરે પણ દવા ન લે તો પણ ન ચાલે. આપણો દેહ ભાવનો અનાદિકાળનો જૂનો રોગ છે, અને રોગ ટાળવા માટેની આપણે થોડી વાર માટે દવા લઈએ. મુક્તો, દવા લઈએ. મુક્તો, એક વાત સમજી રાખજો, ગમે એટલું કર્યું પણ દેહ ભાવ સોતું કરીએ, ને ગઈકાલે આપણે એક વાત અધૂરી રહી હતી, દેહ ભાવ સોતું કરીએ, કઈ મિનિટે વિઘ્ન આવી જાય ખબર ન પડે. ગમે એટલું સમર્પણ હોય, ગમે એટલી ભક્તિ હોય, ગમે એટલું અર્પણ કર્યું હોય, પરંતુ દેહ ભાવ સોતાની કોઈ વેલ્યુ નથી, એવું ભક્ત ચિંતામણીના 71 પ્રકરણમાં ગઈકાલે આપણે શરૂઆત કરી હતી. વાત ડાયવર્ટ થઈ ગઈ હતી, અત્યારે આપણે સાંભળીએ. પછી નાથ કહે સંત સોરા, આમાં કોણ કઠણ વ્રતે પૂરા. મહારાજ સભા કરીને બેઠા છે વડતાલની ભૂમિ ઉપર, અને મહારાજ સર્વે સંતોને ઉદ્દેશીને કહે છે, જો બરાબર આનો મર્મ પકડજો, મહારાજ શું કહેવા માંગે છે. મારા સર્વે સંતોને ઉદ્દેશીને પૂછે છે કે પછી
નાથ કહે સંત સુરા આમ કોણ કઠણ વ્રત પૂરા જેવા છે આનંદ એવા હો તે બોલો મુનિ ઇન્દ્ર.
શું કહે છે? આમાં કોઈ આત્માનંદ સ્વામી જેવા હોય તમારામાં સંતો, તમારામાં કોઈ આત્માન સ્વામી જેવા હોય તો બોલો. આત્માન સ્વામી જેવા કેમ કીધા? આત્માન સ્વામી વચનની મૂર્તિ હતા. એમણે જીવનમાં કોઈ દિવસ કોઈ અલ્પ આજ્ઞા પણ મહારાજની લોપેલી નહીં, એક આજ્ઞા નહીં લોપેલી, એટલે વચનની મૂર્તિ હતા. એમના જેવા સંતો તમારામાં કોઈ ખરા? મહારાજે માત્ર સંતોને પૂછ્યું છે પણ આપણને બધાને પ્રશ્ન પૂછે છે. અને ત્યારે સંતો શું કહે છે સાંભળજો.
પછી સંત ઉઠ્યા જોડી હાથ જેમ કહો તેમ કરીએ નાથ.
પછી સંત
ઉઠ્યા જોડી હાથ તમે કહો તેમ કરીએ નાથ. કહો તો મટકો ન ભરીએ નીચે, કહો તો અન્ન ન જમીએ પેટે.
સંતોની સેવા તો જુઓ. સંતો શું કહે છે? મહારાજ આત્માન સ્વામીને રાજીપો જોતો છે ને અમારે નથી જોતો, આત્માન સ્વામીને કલ્યાણ જોતું છે અમારે નથી જોતું. અરે મહારાજ તમે આજ્ઞા કરો, કહો તો મટકું ન ભરીએ મીટે. મીટે એટલે આંખથી મટકું ભર્યા વગર અમે તમારી સામે કલાકોના કલાકો ત્રાટક કરીને બેસી રહીએ. મહારાજ આજ્ઞા કરો.
કહો તો મટકું ન ભરીએ મીટે, કહો તો અન્ન જમીએ પેટે.
લ્યો આપણે તો હવારમાં નાસ્તો આવતા પહેલા, આ ભોજન લેતા પહેલા નાસ્તો કરીને આવવાનું. અહીં તો એમ કહે છે કે હે મહારાજ તમે આજ્ઞા કરો તો અમે અન્નનો એક દાણો પણ મોઢામાં ન મૂકીએ, પેટમાં અન્ન ન જવા દઈએ, ઉપવાસ કરીએ કાયમ માટે. મહારાજ તમે કહો એમ શું ન થાય. આગળ કહે છે
કહો તો રજીએ સાધનનો સંગ રહીએ હી મામાઓ ગાડે અંગ.
હે મહારાજ કહો તો પાથરવાનું છોડી દઈએ નીચે, ભોંય પથારીએ કાયમ આખી જિંદગી હોઈએ. લ્યો અહીં તો બેહવાય નીચે ગાડલા છે ને. લ્યા હા લ્યો હુવાની ક્યાં વાત કરો છો? એટલે સુવામાં સગવડ મળી છે ને પહેલે બધાને? ગાડલા બાટલા મળ્યા છે ને? કે તકલીફ હોય તો રાજી રહેજો, ચાર દાડા તમને પૂછાણું નથી, કંઈ તકલીફ નથી ને. તમે કહેશો કે બસ હવે વિવેક ખાતે છેલ્લા દાડે પૂછી લીધું, તકલીફ પડી ગઈ બધી, પછી ગાડલા લઈને હેઠે નાખી દીધા પછી. સોરી સોરી. અહીંયા શું કહે છે જો? આત્માન સ્વામીને મોક્ષ જોતો છે અમારે નથી જોતો. મહારાજ કહો તો તજીએ છાદનનો સંગ રહીએ હિમમાં ઉઘાડે અંગ. હે મહારાજ તમે આજ્ઞા કરો તો અમે હિમમાં, હિમ એટલે બરફમાં ઉઘાડે શરીરે બેસી રહીએ. સંતોની તૈયારી જુઓ, મહારાજને રાજી કરવાની તૈયારી જુઓ. પછી શું કહે છે?
કહો તો પીવો તજી દઈએ પાણી, કહો તો પીવો તજી દઈએ પાણી રહીએ મૌન ન બોલીએ વાણી.
હે મહારાજ તમે કહો તો અમે વાણી બોલવાની, મોઢેથી વાણી બોલવાની બંધ કરી દઈએ, એટલે કે બોલવાનું મૌન રહીએ. કહો તો પીવું તજી દઈએ પાણી, સભામાં અમે બાટલો ભર્યા વગર આવીને બેસી જઈએ. સમજ્યા? ઘણા ભાતીઓ બાટલા લઈને બેઠા છે, એટલે થોડી થોડી વાર હું જોઉં આમ કે ગટગટ આવે. મહારાજને મળે કે ના મળે, બીજાને મળે કે ના મળે, આપણે લઈ લો. મહારાજને કે મહારાજ તમે કહો તો અમે મૌન રહીએ, આખી જિંદગી મૌન રહીએ.
કહો તો બેસીએ આસન વાળી નવા જોઈએ આ દેહ સંભાળી.
આજ્ઞા કરો મહારાજ તમે કહો તો અમે આસન વાળીને એક જગ્યાએ બેસી જઈએ, કોઈ દિવસ આ દેહ અમુ જોઈએ નહીં. મહારાજ તમે કહો ત્યાંથી આસન આસન અમે ખોલીએ નહીં, વર્ષોના વર્ષોથી બેહી રહી એક સ્થાને કે મુનિ બાબાની જેમ. સમજ્યા? હવે આગળ શું કહે છે? હે મહારાજ, અમારા મનમાં આવી હિંમત છે, તમે કહો તેમ કેમ ન થાય?
બોલ્યા ચારે મુનિ જના, સુણી પ્રભુજી થયા પ્રસન્ન.
મહારાજ રાજી થઈ ગયા આટલું સાંભળીને. ત્યારે મહારાજ શું કે છે?
ત્યાં કહે નાથ સુણો સાધુ છોરા, એ તો અમને જણાય જરૂર. સરવે સાચો બીજા માયા પણ નથી કાચો,
એક
એક થી અધિક છો તમે, એવો જાણ્યો છે જરૂર.
તમારામાં કઈ કાચું નથી, તમે આત્માન સ્વામીને તે માથે હાથ પાવડા ઉભરાવો એવા છો, એટલે એવા તમે શૂરવીર છો, આજ્ઞાપાલક છો. પરંતુ હે સંતો, તમે કહો છો કે અમે પાણી પીવાનું છોડી દઈએ, તમે કહો કે અમે હિમમાં બરફમાં ઉઘાડે અંગે રહીએ, તમે કહો કે અમે અન્નજળનો ત્યાગ કરી દઈએ, તમે કહો પાથરવાનું છોડી દઈએ, આટલું બધું કરવાનું કીધું, પરંતુ આટલું બધું કરશો ને તો એ જો એક નહીં કરો તો ગમે ત્યારે વિઘ્ન આવી જશે, ગમે ત્યારે વિઘ્ન આવી જશે. જો એક નહીં કરો તો આ બધું દેહભાવ સોતું તમે કરો છો, અને દેહભાવ સોતા કરેલાનો કોઈ અર્થ નથી. કઈ મિનિટે એનું બધું સાફ થઈ જાય, દેહભાવ સોતું છે ને, માટે આ અમે પ્રમાણપત્ર નથી આપતા, તમને સર્ટિફિકેટ નથી આપતા. શ્રીજી મહારાજ આટલું બધું કરવાનું કીધું તો કંઈક ખૂટતું હતું, શું ખૂટતું હતું વિચારો, શું કહે છે મહારાજ? હવે
એક વાત કહો માનો તે હા, એક વાત કહો માનો તે હા, આપણે આત્મા નહીં દે
ને, દેહ રૂપ માની તમે બધું કરશો ને તો એક જલ્દી નક્કી એમાં હુંકાર આવી જશે, નક્કી અહંકાર આવી જશે, નક્કી અહમ મમત્વ આવી જશે, નક્કી કોક દાડો વિઘ્ન આવી જશે. મેં આટલું બધું કર્યું, મેં આટલું બધું કર્યું, મેં આટલા રૂપિયાનું દાન કર્યું, મેં આમ કર્યું, બધું લોચો વાગી જશે, લોચો વાગી જશે. આ દેહભાવ સોતું થાય છે. તપ કરો, જપ કરો, વ્રત કરો, યજ્ઞ કરો, તમે કોક બધું કરો, પણ કરવાનું છે તો તમારે રહી ગયું છે. જો પ્રમાણપત્ર ત્યાં સુધી ના આપ્યું મહારાજે.
પણ વાત કહો માનો તે હા, આપણે આત્મા નહીં દે હા, માનો ચૈતન્ય રૂપ તમારો, માનો ચૈતન્ય રૂપ તમારો,
દુઃખરૂપ એવા દેહથી જુદો જે આત્મા છે એ રૂપ માનો. આપણે આત્મા રૂપમાં ટકવાનું નથી, આપણે કયા રૂપ માનવાનું છે?
માનો મૂર્તિ રૂપ તમારો, માનો મૂર્તિ રૂપ તમારો, દુઃખ રૂપ દેહ તે હન્યારો.
આ દેહ થકી ન્યારો છે, ચૈતન્ય છે, આત્મા છે, એ રૂપ અને મૂર્તિ રૂપ માનો, નહીતર જરૂર વિઘ્ન આવી જશે. મહારાજ બોલ્યા છે ગઈકાલે આપણે પ્રથમનું 23મું, એને માથે જરૂર વિઘ્ન છે. જ્યાં સુધી દેહરૂપ પોતાને મનાય છે ત્યાં સુધી આશાઓ તૃષ્ણાઓ બીજું ત્રીજું રહેવાનું. મુક્તો સહેજ પણ અપમાન થાય, માન થાય, હરર મારું અપમાન થયું, મારું અપમાન થયું, સુખ દુઃખ આવે, મને સુખ દુઃખ, દીકરો ધામમાં જતો રહે, મારો દીકરો જતો રહ્યો, સમજણ ચૂંથઈ જાય, મુક્ત ભક્તિ ચૂંથઈ જાય, મળેલો સત્સંગ ચૂંથઈ જાય, ખબર ન પડે, અને ભલભલાના ચૂંથઈ જાય છે. ગઈકાલે વાત ચાલતી હતી કાલે પરમ દિવસે સકામ ભક્ત નિષ્કામ ભક્તની, ત્યારે પેલા વડોદરાના નાથ ભગત હતા અને નાથ ભગતને જોડે પોપટલાલ કરીને એક હરિભગતનો છોકરો અને નવા સત્સંગી થયેલા પ્રભુદાસ પટેલ અને એમનો દીકરો પોપટ ધામમાં ગયો અને હરર મારો છોકરો જ લઈ લીધો. જો વિઘ્ન આવી ગયો, સત્સંગ ચૂથઈ ગયો. આ દેહ ભાવ સૌથી ભક્તિ છે ને પેલા, કોઈ ભરોસો જ નહીં એનો, કોઈ ભરોસો નહીં. ઘૂંટી ઘૂંટીને એટલે કહીએ છીએ, મહારાજે ઘૂંટ્યું, સંતો તમે આટલું બધું કરશો પરંતુ જો દેહરૂપ થઈને કરશો ને એની કોઈ અર્થ નથી, એનો કોઈ અર્થ નથી. આપણે કીર્તન લઈએ છીએ કાયમ, ઘેર ઘેર ફરી ઘનશ્યામ અભય વર દે રે કોળી, અને એમાં એક લીટી બીજી લીટી આવે છે, આજે તારો
તો સર્વસ્વ દઈ દે ધન મન ધન આવે, આજે તારો તો સર્વસ્વ દઈ દે ધન મન ધન આવે,
હવે તું
ગ્રહી હરી ટાળી દે છે
સર્વસ્વ દઈ દે, તન મન ધન બધું દઈ દે, પણ એક દેવાનું બાકી રહી જાય, છતાંય તન આપી દીધું, ધન આપી દીધું, મન આપી દીધું, પરંતુ છતાંય
હવે તું દે
તો તન મન ધન આપ્યા પછી પણ કઈ રહ્યું? હા, હજુ દેહ ભાવ સોતું બધું સમર્પણ છે, આ સમર્પણ છે પણ દેહ ભાવ સોતું છે. અમે સંતો બધાએ શું આ બાકી રાખ્યું છે કહો છે? તન આપી દીધું છે કે નહીં? સંતો આપણે શરીર આપીને આવ્યા છીએ, શરીરે ઓંપી દીધું છે, એમને ઓબે થઈ ગયા છીએ, સમર્પણ કરી દીધું છે કે હે પ્રભુ બાપજી અમારું આ શરીર તમારું છે. તન આપી દીધું, ધન એ બધું આપી દીધું, મન આપી દીધું કદાચ, પરંતુ હજુ તું તો રહ્યો ને આખો, દેહ ભાવ તો રહ્યો ને, ત્યાં તરત કીધું આ બધું હશે પરંતુ છતાંય વિઘ્ન આવવાની શક્યતા છે. આટલા બધા સમર્પણ કર્યા હોય ને તો વિઘ્ન આવવાની શક્યતા છે, ભૂતકાળમાં આવેલા છે, આવેલા છે. આપણે ગઈકાલે પ્રસંગ ચાલુ કર્યો હતો, અલૈયા ખાચરે કેટલું સમર્પણ કર્યું હતું, કેટલું સમર્પણ હતું, આજીવન બ્રહ્મચર્ય પાળ્યું. મહારાજ ને સંતો જયારે આવે ને ત્યારે લીલા ખેતરમાં ઘોડાઓને ચરવા મૂકી દે, મહારાજને કહી દીધેલું, મહારાજ જે દિવસે કોઈની રસોઈ ના હોય, તમે ગમે ત્યાં હોય, ગઢપુરમાં હોય કે ગમે ત્યાં હોય, જે દી કોઈની રસોઈ ના હોય તે દિવસે તમારે મારી રસોઈ ગણી લેવાની, અને મને 12 મહિને કહી દેવાનું કે ભાઈ તારું 50 દાડા તારી રસોઈ હતી, બોલો એમ કહીને મારો ખર્ચો માગી લેવાનો. વિચાર કરો, ખુલ્લી ઓફર, જે દિવસે કોઈની રસોઈ ન હોય ત્યારે મારી રસોઈ લખી નાખવાની, કેટલું સમર્પણ કહેવાય. છતાં વિઘ્ન આવી ગયું, ભયંકર વિઘ્ન આવી ગયું. કેમ? દેહ ભાવ નતો ટળ્યો. એટલે મુક્તાનંદ સ્વામીએ સભા વચ્ચે એટલું જ બોલ્યા કે અલૈયા ખાચર તો કેવળ માનની મૂર્તિ. આ શબ્દ મને માનની મૂર્તિ કીધું, મને જો વિઘ્ન આવી ગયું. મુક્તો દેહ ભાવથી છૂટા પડવાનો હેતુ શું છે? આ બહુ મોટો હેતુ છે કે જે કંઈ માન કે સન્માન મળે એ બધું એ દેહનું થાય છે, અપમાન થાય તો એ દેહનું થાય. આપણે સેવક ઘણી વખતે એક દ્રષ્ટાંત આપે છે, વિજયભાઈ તમારી બાજુમાં નરેન્દ્રભાઈ બેઠા છે, હવે નરેન્દ્રભાઈને કોઈ પાછળવાળા આમ ચૂંટલો ભરે તો તમે બાજુવાળા ઊભા થાવ, ઊંચા થાવ ને, એમને કોઈ ચૂંટલો ભરે તો બાજુવાળા ઊંચા થઈ જાય, કેમ ના થાય? બીજાને ભર્યો છે, તમને કશું નહીં, ઊંચા તો ના થાવ, કઈ કઈ માને કઈ હામું ના જુઓ. બાજુવાળાને કોઈ ગાળી દે તો તમને કોઈ દિવસ એમ થાય છે કે મને ગાળી દીધી? એને દીધી છે. મુક્તો જો જુદાપણું છે ને એટલે તમને કોઈ દુઃખ નથી. હરખ અને શોકનું કારણ શું છે? મને એમ કીધું એટલે શોક થાય છે, મને સન્માન મળ્યું એનો આનંદ થાય છે, જુદારો અપમાન થયું છે એ રીતે નરેન્દ્રનું થયું છે, મારું નથી થયું, માન મળ્યું એ રીતે એને મળ્યું છે, મને નહીં, હું તો અલિપ્ત છું, હું તદ્દન જુદો ને જુદો છું. બાજુવાળાના બાપુજી ધામમાં જતા રહે તો તમને દુઃખ થાય? શું વિચારે કરીને થતો? એના બાપા છે, એના બાપા છે, મારા નથી, બસ એના છે, એના એટલે દેહના છે, મારા નથી, હું એથી તદ્દન જુદો છું, આત્મા છું, અનાદિ મુક્ત છું, મારા બાપ આર્યા અને એ કોઈ દાડો જાય એવા નથી. આ સમજણ જો આપણા જીવમાં દ્રઢ થઈ જાય, મુક્તો એક સમજ, એક પ્રસંગ કાયમ સેવક કહે છે, પરોક્ષનો પ્રસંગ છે પણ બહુ આપણે એમાંથી ઘણું ઓબ્ઝર્વ કરવા જેવું છે, ઘણું લેવા જેવું છે. ધન્ય છે જેને આત્મારૂપે વર્તતા હોય ને એને કેવી સમજણ હોય, માત્ર આત્મારૂપે વર્તતા હોય તો આપણે તો મુક્ત રૂપે અનાદિ મુક્ત કર્યા છે એ ભાવથી વર્તવાનું છે. મુક્તો કેવી સમજણ દ્રઢ થઈ ગઈ હોય. અમદાવાદની અંદર સોલા ખાતે ભાગવત વિદ્યાપીઠનું નામ કોઈએ સાંભળ્યું હોય તો, અને એના ભાગવત વિદ્યાપીઠના પ્રણેતા હતા કૃષ્ણશંકર શાસ્ત્રી, જે એના પાયોનિયર કો, પ્રણેતા કો, જેમણે ભાગવત વિદ્યાપીઠની સ્થાપના કરેલી છે. કૃષ્ણશંકર શાસ્ત્રી બહુ વિદ્વાન કથાકાર હતા. સાણંદમાં એમની કથા ચાલતી, વર્ષો પહેલાની વાત છે, સાણંદ ખાતે એમની જાહેર સપ્તાહ હતી 7 દિવસની. 25,000 માણસ બેઠા હતા સામે, સપ્તાહ ચાલતી હતી. ત્રીજો દિવસ હતો અને ત્રીજા દિવસે સવારમાં 9 વાગે સભા ચાલુ થઈ, 9 થી 12 સભા ચાલતી સવારે, સાંજે 3 થી 6 ચાલતી. અને જ્યાં 9 વાગે સભા ચાલુ થઈ, પોતે કથાકાર કથા તરીકે વાંચી રહ્યા છે, અને 10 વાગે એમના હાથમાં કોઈકે પાછળથી એક આવી નાનકડી ચિઠ્ઠી આપી, લખેલી ચિઠ્ઠી આપી અને સરકાઈ. એમણે ચાલુ કથામાં પોથી ઉપર ચિઠ્ઠી રાખી અને વાંચી લીધી, 4 લીટીઓ 2-3 લીટી લખેલી હતી, ચિઠ્ઠી વાંચી લીધી, એમણે પોથીમાં અંદર મૂકી દીધી, કથા ચાલુ રાખી. નથી મુખારવિંદ ઉપર એમના મોઢા ઉપર કોઈ ભાવફેર, નથી કોઈ આઘાત પ્રત્યાઘાત, નથી સુખ દુઃખની કોઈ લાગણી, નથી કોઈ મુખની રેખા કે લકીર બદલાણી. કથા પૂરી થઈ, 12 વાગે શ્રીપતિમ શ્રીધરમ થયા અને એમણે જાહેરાત કરી કે માફ કરજો, સાંજની સભામાં હું આવી શકીશ નહીં, બીજા વક્તા આવશે, કથા ચાલુ રહેશે, પરંતુ એક મહેમાનને વિદાય આપવા માટે જવાનું છે એટલે હું સાંજે નહીં આવી શકું, માફ કરજો. આટલું કહી પેલી ચિઠ્ઠી ખિસ્સામાં મૂકી અને પોતે ગ્રસ્ત હતા, પોતે ચિઠ્ઠી મૂકીને ત્યાંથી પસાર થયા. બાજુમાં ગાડી પડી હતી, ગાડીમાં બેઠા એમના જે સહસાથી હતા, એમના પીએ કો કે જે એમના અંગત વ્યક્તિ, એમણે પૂછ્યું, શાસ્ત્રીજી સાંજે ક્યાં જવાનું છે આપે? કે જાહેરાત કરી કે એક મહેમાનને વિદાય આપવા જવાનું છે, તે કોણ મહેમાન અને સાંજે નહીં આવી શકાય કે ખબર ન પડી. એટલે એમણે ખિસ્સામાંથી પેલી ચિઠ્ઠી કાઢીને આપી, લે વાંચી લે. ચિઠ્ઠીમાં લખેલું, શાસ્ત્રીજી તમારો 1નો 1 18 વર્ષનો દીકરો કંદર્પ, જેનું નામ હતું કંદર્પ, સવારમાં 7 વાગે કોલેજ જવા નીકળ્યો હતો અને કોલેજ જતા જતા રસ્તામાં ભયંકર એક્સિડન્ટ થયો અને સ્થળ ઉપર જ મૃત્યુ પામ્યો છે. જય સ્વામિનારાયણ, આટલું જ લખેલું ચિઠ્ઠીમાં, સ્થળ ઉપર તમારો 1નો 1 પુત્ર કંદર્પ મૃત્યુ પામ્યો છે. 18 વર્ષનો 1નો 1 દીકરો કંદર્પ મૃત્યુ પામે અને સભામાં જાણવા મળે અને પછી 2 કલાક સભા થાય? એટલે તમને પ્રશ્ન પૂછું છું મુક્તો, અને કોઈ કોઈ ભાવફેર નથી, અને નીકળતી વખતે શું બોલ્યા છે? એક મહેમાનને વિદાય આપવા જવાનું છે. ત્યારે પૂછ્યું, પેલા જોડીદારે પૂછ્યું, શાસ્ત્રીજી તમારો દીકરો ધામમાં ગયો અને તમને એનું દુઃખે નથી? ત્યારે શું જવાબ આપે છે? કે દીકરો કૃષ્ણશંકરનો હતો, મારે કોઈ દીકરો નથી, હું જ સ્વયં ભગવાનનો દીકરો છું. એ દીકરો કૃષ્ણશંકરનો હતો, બીજાનો હતો, મારો નહોતો, મને શાનું દુઃખ થાય? પાડોશીનો દીકરો ધામમાં જાય તો એમાં કંઈ એટલું બધું દુઃખ ના હોય, બેસનામ જવું પડે મોઢું ઠેકાણે રાખીને, બાકી બીજું કંઈ કરવાનું ના હોય. મુક્તો સમજો, દેહથી જુદો આત્મારૂપે વર્તાય, આત્મારૂપે જ વર્તે છે. એ સમજણ આત્મારૂપે ત્યાં અટકી ગયેલી છે, પણ આત્મારૂપે વર્તાય તો હરખ અને શોક, સુખ અને દુઃખ, માન અને અપમાન, રાગ અને દ્વેષ, સારું અને નરસું, આ બધાથી અલિપ્ત થઈ જવાય. મુક્તો અલિપ્ત થઈ જવાય, આ દ્વંદ્વોથી અલિપ્ત થઈ જવાય. માત્ર દેહથી જુદું વર્તાય, આત્મારૂપે વર્તાય તોય, હા, મૂર્તિનું સુખ ના આવે. આત્મારૂપે વર્તવામાં મૂર્તિનું સુખ ના આવે, કારણ કે એ તો મૂર્તિ જેવો થાય તો મૂર્તિનું સુખ આવે. આપણે તો અલિપ્ત પણ થવાનું છે અને મૂર્તિનું સુખ લેવું છે. આપણને કેમ ઘડીએ ઘડીએ, તમે જુઓ દિવસમાં ઘડીએ ઘડીએ પેલા શાક માર્કેટના ભાવની જેમ, શેર બજારના ભાવની જેમ આપણું ઠેકાણા વગરનું જીવન હોય. ઘડીકમાં આનંદ, ઘડીકમાં દુઃખી, ઘડીકમાં આનંદ, ઘડીકમાં દુઃખી, બને છે એવું? એટલે ભાઈ બને છે, કેટલાના જીવનમાં આવું બને છે? આંગળી ઊંચી કરો. અને આનું કારણ શું છે? આ દેહ ભાવ. જો આપણા દેહ, આપણા મનગમતું કંઈક થયું તો આનંદ, અને કંઈક આપણી ચોઈસ પ્રમાણે ન થયું એટલે દુઃખી. હર્ષ અને શોક, સુખ અને દુઃખ, રાગ અને દ્વેષ, આ બધાનું કારણ એક જ, આ દેહ ભાવ. મુક્તો આપણને એક સરખા દિવસો પસાર થવા જ નથી દેતો. હવે સાંભળજો શું થયું. શાસ્ત્રીજીને બીજે સાંજે પેલો મહેમાનને વિદાય, મહેમાન શબ્દ વાપર્યો છો, મહેમાનને વિદાય આપી, અગ્નિ સંસ્કાર કરી, બીજે દિવસે ચોથે દિવસે પાછા બેસી ગયા સભામાં. ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, એક દિવસ પણ, એક ટાઈમ પણ એમણે ડ્રોપ નથી લીધો, અને નોન સ્ટોપ ત્રણ ત્રણ કલાક કથા કરે, એ જ આગ્રહથી, એ જ વિચારથી, એ જ કશું જ નહીં, કોઈ ક્ષોભ નહીં મોઢા ઉપર, કોઈ શોક નહીં, કોઈ ક્ષોભ નહીં. હવે સભા પૂરી થઈ, કથા પૂરી થઈ, સાત દિવસ પૂરા થયા. વચ્ચે ચાર દિવસનો ગેપ હતો, વચ્ચે ચાર દિવસ એમને રિલેક્સ રહેવા માટેનો ગેપ હતો, અને પાંચમે દિવસે એમની કથા હતી સુરત પાસેનું બારડોલી ગામ. બારડોલી ખાતે એમની પાછી સાત દિવસની સપ્તાહ હતી. એ બારડોલીમાં ફરી પાછી સભા ચાલુ થઈ. ચોથો દિવસ હતો, સપ્તાહનો ચોથો દિવસ હતો, અને સવારમાં આ જ રીતે, સવારમાં 10 વાગે આવી જ રીતે એક પાછળથી ચિઠ્ઠી આવી. એમણે ચિઠ્ઠી વાંચીને ખિસ્સા મૂકી દીધી, કથા ચાલુ રાખી. ફરી જાહેરાત કરી એમણે 12 વાગે કે આજે મારે એક મહેમાનને વિદાય આપવા જવાનું છે, માટે સાંજે નહીં આવી શકું, માફ કરજો, આવતીકાલની સભા યથાવત ચાલુ રહેશે. ત્યાં પેલા એમના પીએ પૂછ્યું કે બાપુ આજ પાછું શું, કયો મહેમાનને વિદાય આપવાની છે, ઘડીએ ઘડીએ કેટલા મહેમાન તમારે આવે છે ને જાય છે? ત્યારે એમણે બતાવ્યું કે લ્યો આ ચિઠ્ઠી વાંચી લો. ચિઠ્ઠીમાં લખેલું કે વિપુત્રના વિરહમાં એની મમ્મી, એની માં મૃત્યુ પામી છે સવારના પહોરમાં. એમની છોકરાની માં એટલે સમજી ગયા ને, એમને શું સંબંધ થાય, એમને શું સંબંધ થતો હશે, મને ખ્યાલ નથી આવતો, તમને કઈ ખબર પડે છે? મુક્તો ત્યારે પૂછવામાં આવે છે કે શાસ્ત્રીજી તમારા પત્ની ધામમાં ગયા અને તમને એનું દુઃખ નથી, ત્યારે જવાબ આપે છે એ કૃષ્ણ શંકરના પત્ની હતા, મારા નહીં, એને દુઃખ થાય, મને શાનું દુઃખ. મુક્તો તાળી તો પાડો. આ તાળી પાડવાથી નહીં પતે, આપણે આવી સમજણ દ્રઢ કરો, હું કોણ છું? મુક્તો કોના પુત્ર, કોના સગા, કોણ પુત્ર, કોનો પુત્ર? જુદા ને જુદા રહો, હંમેશા જુદા રહો, સેપરેટ રાખો, સેપરેશન રાખો. કોનો પુત્ર છે? નૈનપુરના દેવજી ભગત, આપણા સત્સંગના પાત્રો જોઈએ. મુક્તો એકનો એક દીકરો ધામમાં જાય, આનંદમાં મોઢું વસ્તુ હોય, મારો દીકરો જ નથી, એ દેવજી ભગતનો છે, 20 વર્ષનો દીકરો, મારો નથી, એ તો મહેમાન હતો, ભગવાનનો દીકરો છે. સમજણ કરો મુક્તો. અને જો આવું સેપરેશન રહે ને, કોઈ કોઈ કઈ સંકલ્પ જ ના ઉઠે. મુક્તો એક નાનકડું દ્રષ્ટાંત આપું. આપણા ભારતનો હિન્દુ કાયદો છે, લગ્ન કરવા હોય તો આગળનું કંઈ પણ લફરું હોય, અથવા તો આગળનું કંઈ પણ બીજે જોડાણ હોય, તો બધું તોડી નાખવું પડે. સાચું છે ભેલા? તો જ એ હખે લગ્ન થાય અને હખે જિંદગી જીવી શકે. બીજી જગ્યાએ કદાચ એંગેજમેન્ટ કર્યા હોય કે લગ્ન થયા હોય તો આવી તે બધું દિવસ લઈને તોડી નાખવું પડે તો જ અહીંયા હરકો આલે. એક જગ્યાએ લગ્ન કરવા હોય તો બીજેથી લફરા તોડી નાખવા પડે. આવું સમજો છો તમે બધા? આ વાત સાચી કે ખોટી? બધા બોલતા નથી, સાચી કે ખોટી? મુક તો આપણે સ્વામિનારાયણ ભગવાન સાથે લગ્ન કરવા છે તો લગ્ન કરવા હોય, લગ્ન કરવા એટલે જોડાવું, મહારાજ સાથે મૂર્તિ સાથે જોડાવું હોય તો આ અત્યારે આત્મા આત્માને પરમાત્મા સાથે લગ્ન કરાવવા માટે આપણે બેઠા છીએ ત્યારે આત્માને આ દેહ સાથે લગ્ન થઈ ચૂકેલા છે. લફરા જોડે ઘણા લફરા છે એની સાથેથી છૂટાછેડા લે તો જ આની સાથે લગ્ન થાય. હવે આપણે મંડ્યા છીએ શું? અહીં છૂટાછેડા લેવા નથી, લગ્ન આની જોડે કરવા છે. બોલો, આ આ બધાની આપણી થિયરી આવી છે. દહીંમાં પગ રાખવો છે અને દૂધમાં રાખવો છે અને એટલે હક નથી થતું. એટલે આ બે બાજુ ના ચાલે. તમને બીજો એક સામાન્ય આ જ વાત કરું કે મુક્તો, હવે પહેલા કોઈ દીકરીના લગ્ન થયા અને એ પટેલ પરિવાર હોય, પટેલ પરિવારમાંથી હોય, હવે એથી છૂટાછેડા લઈને હવે બીજે જાય છે એ માની લો કે બ્રાહ્મણ પરિવાર છે. આપ દાખલો આપો છો. હવે તમને પ્રશ્ન પૂછો કે એના નામની પાછળ પહેલા શું લખાતું હતું? પટેલ. હવે શું લખાશે? બ્રાહ્મણ, જોશી કે વ્યાસ કે ત્રિવેદિક જે હોય, બરાબર. એના પહેલાના પોતાના પતિની પાછળ પોતાના પતિ તરીકે કોનું નામ લખાતું હતું? પેલા કિરીટભાઈ કે મનજીભાઈ કે મગનભાઈ જેનું, બરાબર છે. હવે કોનું લખાશે? આનું. એનું કયું સગપણ આનું રહે કહો જોઈએ તે? હવે કયું કયું સગપણ હજુ આને રહે? હજુ ઓલ્યાને એમ કે ઓલ્યા મારા પતિદેવ છે, બોલો બોલે કે ના મળે? પતિ યોગ હતા છે નહીં? હતા. ઓલ્યા મારા સાસુ છે નહીં? હતા. પેલા મારા સસરા છે નહીં? હતા. પેલું મારું ઘર છે છે નહીં? હતું. પેલી મારી નાત છે છે નહીં? હતી. સમજાય છે? પેલા હવે નવા લગ્ન કર્યા પછી જૂનાને યાદ જ ન કરવાનું હોય એ મુક્તો, આપણે પુરુષોત્તમ નારાયણ જોડે લગ્ન કર્યા છે, હવે શું કરવા? પૂર્વાશ્રમને યાદ કરો છો, શું કરવા? જૂનું જૂનું હજુ ગુંજ ગુંજ કરો છો, અમે પટેલ, અમે પટેલ, અમે પટેલ. એ પટેલ હતા છો નહીં? હવે આપણે બધું અહીંયાથી ડિવોર્સ લેવડાયા છે, આપણને લગ્ન કર્યા મહારાજ જોડે આપણા, અને આપણને અનાદિ મુક્ત કરીને મહારાજ રૂપ કર્યા. હવે આપણે આ મારા પપ્પાને આ મારી મમ્મીને એટલે મૂરખ હવે હતા છે નહીં? હવે આપણા આ રહ્યા, આપણી નાત આ રહી, આપણી જાત આ રહી, આપણું ગામ આ રહ્યું. અમે રે નારા
રે મૂરતે ગામના.
મુક્તો ઓલું પૂર્વાશ્રમ છે, સમજો જરા. પ્રેક્ટિસ આ કરો કે એ હું નથી, એ દેહનું છે, એટલે કે પૂર્વજન્મનું છે. દેહ એ બીજો છે, હું નથી, એ બીજો છે, હું નથી. પણ આપણને ખોટું મારું ઓલું મહારાજ એટલે કહે છે કે જે પોતાના સ્વરૂપને આવા મહારાજ મળ્યા પછી જે હજુ પોતાને નથી ઓળખતો એ અજ્ઞાનીમાં અજ્ઞાની છે, મૂરખમાં મૂરખ છે. હવે એ ઘનશ્યામ મહારાજ ઊભા થવજો. હવે અમને બધા કોઈ ભૂલમાં ઘનશ્યામ મહારાજના બદલે એમને સતીશ મહારાજ બોલે, સતીશ મહારાજ, સતીશ મહારાજ કરે, સતીશ સતીશ સતીશ, બધા સતીશ સતીશ કરે, એને સતીશની આપડી જાય. એને અંદર શું નક્કી છે કે હું તો ઘનશ્યામ જ છું, હું સતીશ છું જ નહીં, ભલે બધા કે. હવે બધાય એને સતીશ માને છે, ઘનશ્યામને સતીશ માને છે, એ મૂરખ કે એ ડાયા કે મૂરખ કહેવાય? એટલે આ ઘનશ્યામ છે ને સતીશ સતીશ ના કરો ભાઈ. હવે બીજા ઘનશ્યામને સતીશ કે એ તો મૂરખ, પણ એને ફિટ થઈ જાય કે હું સતીશ જ છું, હું ઘનશ્યામ નહીં, હું સતીશ છું. આ મૂરખ કે મહામૂરખ? એટલે બીજા તને નથી ઓળખતા, તું તને નથી ઓળખતો. એમ લોકો તમને એમ કહે છે કે રાજુભાઈ રાજુભાઈ રાજુભાઈ, એ તો મૂરખ છે, પરંતુ તમે તમને રાજુભાઈ માની લો છો, એ મહામૂરખ છે, મૂરખના રાજા છે, મૂરખમાં અતિશય મૂરખ છીએ આપણે, કે આપણે આપણને નથી ઓળખતા. બોલો, બીજાને ખોટી ઘેડ પડી ગઈ છે, આપણને ખોટું કહી ગયું કે હું કમલેશ, હું કમલેશ, હું કમલેશ, બધાએ કમલેશ કીધું એટલે આપણે કમલેશ માની લીધું. અરે બધા તો મૂરખ મહારાજે એટલે કીધું, અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની, કહેલામાં અતિશય કહેલો, મૂરખમાં અતિશય મૂરખ કેમ કીધો? કે બીજા તો નહીં સમજનારાને ખબર નથી કે અનાદિ મુક્ત છે, એને કમલેશ ના કહેવાય, પરંતુ એટલે તને તો ખબર પડવી જોઈએ તું શું કરવા તને કમલેશ માની બેઠો છું, એટલે એને મૂરખમાં મૂરખ કીધો. પેલો મૂરખ છે, આ મૂરખમાં મૂરખ છે. બેસ જાઓ, સમજાય છે થોડું? આપણે આપણી જાતને ઓળખો કે હું એમ આઈ, પક્કું નક્કી કરી નાખો કે નક્કી તો કરો રે
બારો, નક્કી તો કરો નીરો તાન પડે સરો, નક્કી તો કરો
નિરુત્થાન પણ નક્કી કરી નાખો કે હું મનજીભાઈ હતો જ નહીં, હું બાબુલાલ છું જ નહીં, હું નરેશ છું જ નહીં, હું ફલાણો છું જ નહીં, હું અનાદિ મુક્ત જ હતો, અનાદિ મુક્ત જ છું અને મૂર્તિ માં જ છું, મહારાજ જ છે. બસ આ વાત જેટલી વહેલી તકે નક્કી કરશો એટલા જ દેહના ભાવો છૂટશે, એટલા જ સુખ દુઃખ હર્ષ શોક માન અપમાનમાંથી બહાર નીકળાશે. નહીં તો રાખી જિંદગી અટવાયા જ કરવાના આપણે. બોલો, અટવાયા જ કરવાના. કરવી છે થોડી વાર પ્રેક્ટિસ? ચલો પ્રેક્ટિસ. નહીં, ગઈકાલનો ટ્રેક અધૂરો છે, પહેલેથી લો છે. ફરીથી
મૂરતિ મારહીને બોલો રે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ.
મૂરતિ મારહીને બોલો રે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ.
મૂરતિ મારહી
દેહથી જુદા પડો અને મૂર્તિમાં રહી જાઓ.
સ્વામી નારાયણ મૂર્તિ મારીને બોલો રે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. તાળી પાડી બોલો બોલી દેહવાન મહારાજ જ છે, મહારાજ જ
તાળી પાડી
મહારાજ જ છે, મહારાજ જ છે.
દેહ ભાવ ભૂલવા માટે બોલવાનું છે, મહારાજ જ છે. મહારાજ આવશે તો દેહ જતો રહેશે, જતો રહેવો જોઈએ.
મહારાજ જ છે,
એક ખુરશીમાં બે જણ ન બેસી શકે. એક ખુરશીમાં બે જણ ન બેસી શકે. આ એક ખુરશી છે ને, એમાં એક હારે બેને બેહાડવા બેહાડે, પેલા એક જ બેહાડે. આઈધર ઓર, કાં તો પોતે તમે બેહી રહો, કાં તો મહારાજને બેસાડો, કાં તો દેહમાં રહો, કાં તો મૂર્તિમાં રહો. બેમાં જ એક સાથે ના રહેવાય. એક વ્યક્તિ એક સાથે એક ઘરમાં જ રહી શકે, એક વ્યક્તિ એક સાથે એક ગાડીમાં જ બેસી શકે, એક વ્યક્તિ એક સાથે એક સ્થાનમાં જ રહી શકે. કાં તો મૂર્તિમાં રહેવાય અને કાં તો દેહમાં રહેવાય. આ દેહમાં તો અનાદિકાળથી મૂવા છીએ, એને ભૂલો અને મૂર્તિમાં રહો. આ મૂર્તિરૂપી ખુરશીમાં બેસી જાઓ કે બસ હું મૂર્તિરૂપી ખુરશીમાં, મૂર્તિરૂપી કારમાં, મૂર્તિરૂપી ગાડીમાં, મૂર્તિરૂપી રૂમમાં, મૂર્તિરૂપી બંગલામાં મહારાજે મને રાખી દીધો છે. આ વિચારમાં ડૂબો તો ઓટોમેટિક દેહનો પ્રલય થશે, મુક્તો. આ જ્ઞાન બાપાશ્રીએ સમજાવેલું જ્ઞાન કેવું છે ખબર છે? કાર્ય સત્સંગ અને કારણ સત્સંગમાં મોટો તફાવત આ છે કે કાર્ય સત્સંગમાં કામ કાઢવા માટે, કામ ટાળવા માટે, ક્રોધ ટાળવા માટે, લોભ ટાળવા માટે, રસાસ્વાદ ટાળવા માટે, માન ટાળવા માટે, અહંકાર ટાળવા માટે જુદા જુદા પ્રયત્નો શોધવામાં આવે છે, જુદા જુદા સાધનો કરવામાં આવે છે. જ્યારે અહીંયા એક જ સાધન, એક ચાવી એવી લગાવી દો કે એ ઘરે બધું ટળી જાય. કઈ ચાવી વહેલા, શું કરવાનું વહેલા? અહીંયા એક જ ચાવી, બધાનો દોષનો રાજા, બધાય દોષનો મૂળ છે એને પકડી લો ને, એને પકડી લો ને. તમને એક પ્રશ્ન પૂછું, કોઈ ટ્રેન હોય પહેલા, પચ્ચા ડબ્બા એન્જિન વાંહે પચ્ચા ડબ્બા જોડાયેલા હોય, હવે ડબ્બા છૂટા પાડવા છે, હવે વાંહી લો તમે પચ્ચામાં છૂટો પાડો ને, પછી 49માં પાડો ને, પછી 48માં પાડો ને, પછી 47માં પાડો ને, કેટલો ટાઈમ જાય? એના કરતાં પહેલો ડબ્બો જ છૂટો પાડી દો તો બધા છૂટા પડી જાય. એવું કરો ને ભાઈ સાહેબ, આ બધા કામ ટાળવો ને, ક્રોધ ટાળવો ને, લોભ ટાળવો ને, એ બધું ટાળવું ક્યાં નવરા છે? ને કાલે અમારે મોઢું ફાટી જાય તો. એના કરતાં એક આ દેહ ભાવને, જો દેહ જ નથી જેને આશ્રીને બધા રહ્યા છે, એને છૂટો પાડી દો. અને એ કેવી રીતે છૂટો પડે? મુક્તો, અંધારું કાઢવા માટે પ્રયત્ન કરવાનો નથી, અંધારું ટાળવા આપણે પ્રયત્ન કરવાનો નથી. કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા એ ટાળવા, એ અંધારું છે, એ ટાળવાનો પ્રયત્ન નહીં કરવાનો. તમે રૂમમાં પહેવો અને અંધારું હોય શું કરો છો ભેલા? એ ધોકો લઈને અંધારાને કાઢવાનો પ્રયત્ન કરો છો? ના, લાઇટ કરી દો, અજવાળું થશે એટલે અંધારું ઓટોમેટિક જતું રહેશે. એમ મૂર્તિને લાઈન બિરાજમાન કરી દો, એ લાઈટ થઈ ગઈ, ઓટોમેટિક બધું અંધારું જતું રહેશે, કામ ક્રોધ લોભ મોહ બધું જતું રહેશે. કેટલી શોર્ટકટ છે, શોર્ટકટ આ બાપાશ્રીએ શોર્ટકટ બતાવ્યો છે. મૂર્તિને લઈને બિરાજમાન કરી દો. મહારાજ જ છે મારા, જ છે
મહારાજ, જ છે મહારાજ, જ છે મહારાજ, જ છે.
તો મહારાજને લઈને બિરાજમાન કરો, જેમ બિરાજમાન થતા જશે એમ ભગવાન વિકાસ કરતો જશે.
મહારાજ જ છે મહારાજ, જ છે મહારાજ, કેવળ કૃપાએ મૂર્તિ માજ છો. સ્વામી નારાયણ સ્વામી નારાયણ,
કેવળ કૃપાએ મૂર્તિ માજ છો.
સ્વામી નારાયણ સ્વામી નારાયણ, પ્રતિલોમ ભાવે જુઓ મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે,
પ્રતિલોમ ભાવે જુઓ મહારાજ જ છે,
મહારાજ જ છે.
પ્રતિલોમ ભાવ એટલે ખબર છે ને મેલા, અનુલોમ એટલે હામે મહારાજને જોવા અને ધારવા, એ અનુલોમ કહેવાય. અને મહારાજને હામેથી આમ લાઈન મૂકી દેવા, આમ આમ એટલે રોમ રોમ પણ એકતા, એને કહેવાય પ્રતિલોમ ભાવ. કે પ્રતિલોમ ભાવે જુઓ
મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે, પ્રતિલોમ ભાવે જુઓ મહારાજ જ છે.
મોટા સંતોએ બાપાએ કહ્યું કે ચૈતન્યમાં મૂર્તિ પધરાવી દીધી છે, એટલે આપણને મૂર્તિ આપી દીધી છે. તમે કહેશો કે સ્વામી પણ હારો અનુભવ થતો નથી, કંઈ એનો કંઈ ખ્યાલ આવતો નથી, હારું પધરાવી દીધી છે અને મૂર્તિ રાખી લીધા છે, પણ અનુભવ કેમ નથી થતો? હું તો એક દ્રષ્ટાંત આપું. નોરતાની અંદર તમે પરોક્ષમાં જોયું હશે, પેલા ગરબા ગરબા હોય છે, ગરબા હોય નોરતામાં, અને એ ગરબામાં અંદર દીવો મૂક્યો હોય. તમે જોયો દીવો મૂક્યો હોય, અંદર દીવો મૂક્યો હોય ને, ગરબાની અંદર દીવો હોય, પણ એ દીવાનો પ્રકાશ બહાર આવે ક્યારે આવે છે? એને કાણા હોય છે, પણ કાણા વગરનો એમને એમ ગરબો હોય કે માટલું હોય ને એમાં દીવો મૂકી દીધો હોય બહાર પ્રકાશ આવે પહેલા, પણ જેમ એક કાણું પાડો એટલે એટલો પ્રકાશ બહાર આવે, બીજું કાણું પાડો ને એટલે એટલો પ્રકાશ વધે, ત્રીજું કાણું પડે ને એટલે એટલો પ્રકાશ બહાર આવે, ચોથું પડે એટલે એટલો આવે. જેમ જેમ કાણા વધતા જાય એમ એમ પ્રકાશ બહાર વધતો જાય, અને હાવ ફોડી નાખો તો પ્રકાશ 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 બસ. અત્યારે અમે તમારી જોડે તમારા કાણા પાડવા બેઠા છે, આ કાણા પાડીએ છીએ ભાઈ. દીવો તો પ્રગટાયેલો જ છે, પણ કાણા નથી ને એટલે પ્રકાશ આવતો નથી. સમજ્યા? એવી દેહભાવની દીવાલ કાણા વગરની છે ને, સોલિડ, એટલે પ્રકાશ આવતો નથી. પરંતુ છે, દીવો તો પ્રગટાયેલો જ છે, એ વાત નક્કી રાખજો. સમજાય? પણ જેમ જેમ આ મહારાજને મોટા આપણને પાત્ર કરતા જશે, પાત્ર કરે એટલે શું કરે પેલા? કાણા પાડે છે. એમને એમ નથી બેડ્યા તમને, તમને ખબર નથી પડતી, બાકી અમે કાણા પાડીએ છીએ. સમજ્યા? કોઈ માટલી ધરી દે તો જલ્દી કાણા પડે, પણ તમે અટંટ રહેશો તો કાણું પાડવામાં વાર લાગશે. બાકી કાણા પાડવા નથી, કાણા પાડતા પાડતા માટલું ફોડી નાખવું છે. માટલું દેહ ભાવનું માટલું ફોડવું છે, અને ફોડે એટલે ઝાડા એકદમ પ્રકાશ પ્રકાશ, મૂર્તિનું સુખ 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 આવવા માંડે ભાઈ. બાકી કરે છૂટકો, કરે છૂટકો, પરંતુ પાડવા દેજો, કાણા પાડવા દેજો. અને આ જે લટકમાં વર્તવાની વાત છે ને, એ કાણા પડતા જાય છે, તમને ખબર નથી પડતી, પણ કાણા પડતા જાય છે, ચિંતા ના કરશો. આગળ શું કહે છે?
ગઢડો શહેર કે ઓસરી કાઈ નથી, સ્વામી નારાયણ સ્વામી નારાયણ,
ગઢડો શહેર કે ઓસરી કાઈ નથી, સ્વામી નારાયણ સ્વામી નારાયણ,
ગઢડો શહેર કે ઓસરી કાઈ નથી, સ્વામી નારાયણ સ્વામી નારાયણ,
સ્વામી નારાયણ
સ્વામી નારાયણ સ્વામી નારાયણ, તો સ્થળ સ્થાન હોય કાંઈ ક્યાંથી, મહારાજ જ છે મહારાજ જ છે,
તો સ્થળ સ્થાન હોય કાંઈ ક્યાંથી,
મહારાજ જ છે મહારાજ,
ભક્તો, હવે આ પ્રેક્ટિસ માત્ર અહીં કરીએ નહીં ચાલે, તમારે સતત કન્ટિન્યુ પ્રેક્ટિસ રાખવી પડશે. તમે જ્યારે અહીંથી સ્થાન છોડીને જશો ત્યારે તમારે સતત વિચારતા રહેવાનું કે હું નથી વડોદરામાં, નથી સુરતમાં, નથી અમરેલીમાં, નથી ધંધુકામાં, નથી ધોળકા, નથી અમદાવાદમાં, નથી નરોડામાં. જ્યાં જાઓ ત્યાં તરત શું વિચાર કરવાનો, હું મૂર્તિમાં જ છું. ગઢડું શહેર એ ટોસરી નથી, કંઈ નથી. તો સ્થળ સ્થાન હોય કાઈ ક્યાંથી, મહારાજ જ છે મહારાજ. એ અવરભાવનો પ્રલય કર્યો કહેવાય, અવરભાવનો પ્રલય. ગાડીમાં બેસો ને તો વિચાર કરવાનો, ગાડીમાં નથી બેઠો, ક્યાં બેઠો છું, મૂર્તિમાં બેઠો છું. રિક્ષામાં બેસો તો મૂર્તિમાં બેઠો છું, અને ફ્લાઇટમાં બેહો તો મૂર્તિમાં બેઠો છું. નહીં ફ્લાઇટનો આનંદ આવે કે નહીં રિક્ષાનો દુઃખ થાય. મુક્તો, આપણને રિક્ષા દેખાય છે ને, એને રિક્ષામાં બેઠો, લે મારે રિક્ષામાં, લે મારે રિક્ષામાં બેવાનું, લે મારે રિક્ષામાં બેવાનું, એટલે દુઃખ થાય છે. અને ફ્લાઇટમાં બેઠાનો આનંદ થાય છે. પરંતુ શું ફ્લાઇટ ને શું રિક્ષા, શું અમદાવાદ ને શું ગામડું, શું સોફો અને શું ગાદી. મુક્તો, નહીં સોફામાં બેસવાનો આનંદ થાય કે નહીં ગાદી ઉપર બેસવાનું દુઃખ થાય. મુક્તો, મૂર્તિમાં જ બેઠો છો, મૂર્તિમાં જ છું. સારું નથી નરસુંય નરિયો. મુક્તો, આ પ્રેક્ટિસ કરજો. અહીંયા ખાલી આટલું બોલવાથી નહીં પતે. છોકરાઓ હોશિયાર છોકરો હોય ને, એને સ્કૂલમાં તો ભણે એકાગ્રતાથી, પણ ઘેર જઈને લેસન કરતો હોય, કરે કે ના કરે, પેલા હોમવર્ક કરે, એક પ્રકારના દહ દહ દાખલા બીજા એક્સ્ટ્રા ગણી નાખે, જા ત્યારે એને ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવે ભાઈ. એમ થોડુંક લેસન ઘેર જઈને કરજો બાપા, છેલ્લો દિવસ છે ને, એટલે ભલામણ કરું છું. ઉઆ 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 અમે અહીં, હવે તમે ત્યાં એવું ના કરતા બાપા, સમજા. આ તમારી પર ભરોસો નથી મને, એટલે આ ભલામણ કરું છું. કારણ કે અત્યાર સુધી તમે આ જ ધંધો આપણે કર્યો છે, પહેલા અહીંયા આપણે જુદા, અને પાછા અહીંથી જેવા નીકળ્યા એવા એ થેલા લઈને નીકળ્યા, એટલે બધું ગાયબ, બધું ભૂલી ગયા. અને મુક્તો, આ જે પ્રકાશનમાં આવે છે, આ કેસેટો પ્રકાશનમાં આવશે ટૂંક સમયમાં જ, આ ધૂન આવશે, આની પ્રેક્ટિસ કરજો, સાંભળજો વારંવાર. કારણ કે આ ઘૂંટ્યા વગર મેળ પડે એવો નથી, વારંવાર ઘૂંટો ને ત્યારે મેળ પડે એવો છે ભાઈ. ઘૂંટી ઘૂંટીને પાકું. કારણ કે ઓલું જોજો તમે, કાયમ કઈ પેલું પીપુડું હોય ને, પેલું કેલેન્ડર આપ્યું હોય સંતોએ, પીપુડા પીપુડાવાળું કેલેન્ડર, પીપુડાવાળું એટલે સમજે ને, વાળી ગયેલું કેલેન્ડર આપ્યું હોય, એટલે બેટ તમે શું કરો હવે એના આમ, જ્યાં સીધું કરવા જાઓ તો ભૂર કરતું ભેગું થઈ જાય, પાછું સીધું કરો ભૂર કરતું ભેગું થઈ જાય, થઈ જાય ને. આવું તો શું કરવું પડે, પહેલાં એને ઊંધું વાળવાનું, વજન મૂકવાનું, એની ઉપર વેટ કર મૂકી દેવાનું. તો ગમે એમ કહીને બે ચાર દસ વખત પ્રયત્ન કરો તો પહેલાં સીધું થાય કે ના થાય. એમ અત્યાર સુધી ઊંધું વળી ગયું છે, સમજ્યા, બધું આપણું ઊંધું વળી ગયું છે. અમે તમને અહીંયા બેહાડી બેહાડીને સીધું કરીએ છીએ, સમજ્યા, વેટ મૂકીએ છીએ, સીધું જરૂર થશે, જરૂર થશે. પરંતુ પ્રેક્ટિસ ચાલુ રાખજો, પ્રેક્ટિસ ચાલુ રાખજો. મુક્તો, અત્યારે માઇક ચાલે છે, તમને બધા એને માઇક સંભળાય છે? પેલા કેટલાને સંભળાય છે? આગળ પાછળ સુખ આવે છે? માઇકનું સુખ આવે છે? માઇકનું સુખ આવે છે? મૂર્તિનું સુખ નથી કહેતો, માઇકનું આમ સંતોષ છે ને, એમ સુખ આવે છે એટલે સંતોષ છે ને. પણ મુક્તો, માઇક ઘડીએ ઘડીએ ચાલુ બંધ ચાલુ બંધ ચાલુ બંધ થાય તો સુખ આવે? કેવું કેમ થાય? આ શું બબાલ, આ લોકો કયું સુધર્યા જ નહીં એવું લાગે આપણને, થાય ને પહેલા. મુક્તો, એમાંય તે કન્ટિન્યુટી જોઈએ છે એટલે સુખ આવે છે. લાઇટે ઘડીએ ઘડીએ ઝબક ઝબક લબક ઝબક થયા કરે, સુખ આવે? પેલા તમે નાવા બેઠા ને પાણી ફૂર 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 થયા કરે અને બંધ થઈ જાય નાતા નાતા, આજે અમારે સંતોન થયું હતું, એવું અનુભવ કરાયો મહારાજે આજે, સમજ્યા. બોલો, હવે એ પાણી તૂટક 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 આવત, નાવાનું સુખ આવે પેલા? તો એમ અહીંયા પણ તૂટક તૂટક નહીં, કન્ટિન્યુટી રાખો. અહીંથી ગયા પછી પણ સતત અનુસંધાન રાખો કે બસ મને મૂર્તિમાં જ રાખ્યો છે મહારાજે, મૂર્તિમાં જ રાખ્યો છે. જેટલી કન્ટિન્યુટી, જેટલી સાતત્યતા વધુ રહેશે, એટલું જ આ પાકું થશે, નહીંતર અહીંનું અહીં રહી જશે. મુક્તો, આ તમને સ્પષ્ટ કહી દઈએ છીએ અમે. આગળ શું કહે છે?
ભાવે આરાયા એક મહારાજ સ્વામી નારાયણ.
ક્યાં છે આરાયા?
પર ભાવે આરાયા એક મહારાજ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. પર ભાવે આરાયા એક મહારાજ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. હા
ભાવે સુએ બેઠે ચાલે હે મહારાજ મહારાજ જ છે મહારાજ જ છે
ભાવે સુએ ચાલે ચાલે હે મહારાજ મહારાજ જ છે મહારાજ
હવે સુએ બેઠે ચાલે હે મહારાજ
મહારાજ
જ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ
મહારાજ જ છે મહારાજ જ છે
મૂર્તિ મૂર્તિ એક મૂર્તિ છે સુખકાર સ્વામી નારાયણ સ્વામી નારાયણ
મૂર્તિ 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 એક મૂર્તિ છે સુખકાર સ્વામી નારાયણ સ્વામી નારાયણ
મૂર્તિ 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 એક મૂર્તિ છે સુખકાર સ્વામી નારાયણ સ્વામી નારાયણ
મૂર્તિ 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 છે સુખકાર સ્વામી નારાયણ સ્વામી નારાયણ
ઓત પ્રોત કરી થી જાડ માહી ઘનશ્યામ મહારાજ જ છે મહારાજ જ છે
ઓત પ્રોત કરી થી જાડ માહી ઘનશ્યામ મહારાજ જ છે
મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ છે મહારાજ
મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ
પ્રગટ પ્રત્યક્ષ વાલો આ રહ્યા મહારાજ સ્વામી નારાયણ સ્વામી નારાયણ
પ્રગટ પ્રત્યક્ષ વાલો આ રહ્યા મહારાજ સ્વામી નારાયણ સ્વામી નારાયણ
પ્રગટ પ્રત્યક્ષ વાલો આ મહારાજ
દુબો દુબો મહારાજ
પ્રગટ પ્રત્યક્ષ વાલો આ મહારાજ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સુખ સુખ ના સાગર જુઓ આ મહારાજ મહારાજ જ છે મહારાજ
સુખ સુખ ન સાગર જુઓ આ મહારાજ મહારાજ
જોતા જાઓ મહારાજ ને જોતા જાઓ
સુખ સુખ ન સાગર જુઓ આ મહારાજ મહારાજ જ છે મહારાજ
સુખ સુખ ન સાગર જુઓ આ મહારાજ મહારાજ જ છે મહારાજ
મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ
મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ
સર્વે ક્રિયા ન કરતા બની રહ્યા મહારાજ સ્વામી નારાયણ સ્વામી નારાયણ
સર્વે ક્રિયા ન કરતા બની રહ્યા મહારાજ સ્વામી નારાયણ સ્વામી નારાયણ
સર્વે ક્રિયા ન કરતા બની રહ્યા મહારાજ સ્વામી નારાયણ સ્વામી નારાયણ
સર્વે ક્રિયા ન કરતા બની રહ્યા મહારાજ સ્વામી નારાયણ સ્વામી નારાયણ
ખાય પીવે હરે ફરે મારા મહારાજ મહારાજ જ છે મહારાજ જ
ખાય પીવે હરે ફરે મારા મહારાજ મહારાજ જ છે
ખાય પીવે હરે ભરે મારા મહારાજ મહારાજ જ છે મહારાજ
ખાય પીવે હરે ભરે
અભી પ્રેક્ટિસ કરવાની છે
મહારાજ જ છે
હલતા ચાલતા ખાતા પીતા બેસતા ઉઠતા સર્વે ક્રિયામાં પોતાપણાના ભાવ છોડીને મહારાજ જ છે
મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ
બાબા જેવા શોભો છો શોભા દાદા સ્વામી નારાયણ સ્વામી નારાયણ
બાબા કેવા
શોભો છો શોભાનદામ સ્વામી નારાયણ સ્વામી નારાયણ
બાબા કેવા શોભો છો શોભાનદામ સ્વામી નારાયણ સ્વામી નારાયણ
બાબા કેવા શોભો છો શોભાનદામ
જોતા જાઓ મહારાજ ને જોતા જાઓ
દુઃખ કાપી સુખ આપો અતિ ઘનશ્યામ મહારાજ જય મહારાજ જય
દુઃખ કાપી સુખ આપો અતિ ઘનશ્યામ મહારાજ જય
પ્રાર્થના કરતા જાઓ
દુઃખ કાપી સુખ આપો અતિ ઘનશ્યામ મહારાજ જય મહારાજ જય
દુઃખ કાપી સુખ આપો
સુખ સોનો સ્વામી નારાયણ સ્વામી નારાયણ
ભલે દેખાય વિષ્ટા છે સુખ સોનો સ્વામી નારાયણ સ્વામી નારાયણ
અવર બાબા ખોટો છે એક જગનો મહારાજ છે
ઘનુ એટલે ઘનશ્યામ
એક જગનો મહારાજ છે
સર્વે તેજો મય સ્વામી નારાયણ
હરે કૃષ્ણ મહારાજ સાથે
નથી દેહારી છે
તેજો મય
સ્વામી નારાયણ સ્વામી નારાયણ
મૂર્તિ રૂપ કર્યા છે મૂર્તિ મય મહારાજ જ છે મહારાજ જ છે
મૂર્તિ રૂપ કર્યા છે મૂર્તિ મય